ભલભલા જ્ઞાનીના પણ જ્ઞાનના અહંકારને ઉતારી નાખે. મોટા મોટા જ્ઞાનીઓ, યોગીઓ, ધ્યાનીઓ એના હૃદયની તમામ ઉર્મીઓને પૂર્ણ કરી શકે એવો અદ્ભુત ગ્રંથ એટલે વચનામૃત ગ્રંથ. જે વચનામૃતની કથા આપણે ભક્તજનો 11-11 દિવસથી સાંભળીએ છીએ, આ છાવણીનો છેલ્લો દિવસ છે જેમાં આપણે લોયા પ્રકરણ સાંભળી રહ્યા છીએ. લોયામાંના પણ 16 વચનામૃત આપણે પૂરા કર્યા છે. હવે આપણે સાંભળવું છે 17મું વચનામૃત. તો પ્રેમથી સાંભળીએ. સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે. સંવત 1877ના માર્ગશ્રવદી અમાવાસ્યાને દિવસ શ્રીજી મહારાજ શ્રી લોયા મધ્ય સુરા ભક્તના દરબારમાં ઢોલિયા પર બિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો. બીજે ધોળે ફેંટે કરીને બુકાની વાળી હતી તથા ગરમ પોષની રાતી ડગલી માહલીકોરે ધોળે અંગરખે સહિત પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ચોફાળ ઓઢીને તે ઉપર પીળી રજા ઉડી હતી અને પોતાના મુખારીની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એવી રીતે શ્રીજી મહારાજ પ્રસન્ન થતા રાત્રિને સમયે બિરાજમાન હતા. ભક્તો, લોયાનું 17મું અને 18મું બે વચનામૃત આપણે વાંચવાના છે. બે વચનામૃતની એક વિશેષતા છે કે લોયાનું 17મું એ માક્ષર માસમાં બનેલું છે, 18મું પોષ માસમાં બન્યું છે. આખા એ વચનામૃતની અંદર વધારે વધારે જો વચનામૃત એ માસના હોય તો એ પોષ માસના છે. 40 વચનામૃત મહારાજ પોષ માસમાં બનાવ્યા છે. 18મા વચનામૃતનો પહેલો નંબર 40 વચનામૃત તે દાડે બન્યા છે, મને એ માસમાં બન્યા છે. અને માક્ષર માસમાં મહારાજ 39 વચનામૃતો બનાવ્યા છે. એટલે બે રેકોર્ડવાળા વચનામૃત આપણા બાકી રહી જતા હતા એટલે આજ આપણે પૂરા કરીશું. પછીજી મહારાજ પોતાની મેળે બોલ્યા, જે જુઓ ને ભગવાનની માયાનું બળ કેવું છે, જેણે કરીને વિપર્યપણું ઘણું થાય છે. કેમ જે પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે, એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા, જે આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ. તને જ કઈ બોલું મહારાજ, કે પ્રશ્ન પૂછો તો વાર્તા કરવી છે, નતર મૌન બરાબર બેઠા છે. મહારાજ કે ભગવાનની માયાનું જોડ તો તમે જુઓ, જેણે કરીને કેટલું બધું વિપર્યપણું થઈ જાય. વિપર્યપણ એટલે અવળી સમજણ, અવળી બુદ્ધિ. પ્રથમ કેટલો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય, એનું શું કારણ છે? એમ કહીને પછી મહારાજ કે કાં તો તમે જો પ્રશ્ન કરો અને કંઈક પૂછો તો વાર્તા કરવી છે. ત્યારે નિત્યાનંદ સ્વામી પૂછ્યું, જે મહારાજ પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે, માટે સુજેવો દેશકાળ ક્રિયા સંગ વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે, પણ કોઈ રીતે વિપર્ય મતિ થાય નહીં તે શાણે કરીને થાય. 17મા વચનની અંદર બીજો રેકોર્ડ એક થપાણ, એક તો માક્ષર માસના 2nd નંબરના વચનામૃત છે એટલે 39 વચનામૃત છે. બીજા નંબરમાં એ નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. આખા વચનામૃતમાં બધા કરતાં વધારે પ્રશ્નો મુક્તાનંદ સ્વામી પૂછ્યા છે અને બીજા સ્થાને નિત્યાનંદ સ્વામી પૂછ્યા છે. 25 પ્રશ્નો નિત્યાનંદ સ્વામીએ વચનામૃતમાં પૂછ્યા છે, એમાંથી લોયામાં જ 11 પ્રશ્ન ખાલી પૂછ્યા છે. એટલે નિત્યાનંદ સ્વામી બહુ સરસ મહારાજ સામે પ્રશ્ન ઉઠાવ્યા. હે મહારાજ, પ્રથમ સારા હોય, આપ કહો છો તે પ્રમાણે સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે, માટે સુજેવો દેશકાળ ક્રિયાસંગ વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે, પણ કોઈ રીતે વિપરીત મતી થાય ને તે શાણે કરીને થાય, એક સરખી મતી રહે, જેવો સારો હોય એવો ને એવો જ રહે, જેવી મતી હોય એવી ને એવી રહે, મતી વિભ્રાંત ન થાય એનો શો ઉપાય છે, એ કેમ કરીને થાય? પછી મહારાજ કીધું, જેને દેહનો અનાદર હોય, દેહનો ઘાતો હવાર જાગી નથી હોય ત્યાં સુધી આવવાનો, કારણ કે દેહ દુશ્મન છે. કોણ દુશ્મન છે? આપણે બહાર દુશ્મન ગોતતી છીએ કે ઓલો મારો દુશ્મન, ઓલો મારો દુશ્મન. ભલા માણા, તું દુશ્મન ભેળો જ રહ્યા છો, તું જ તારો દુશ્મન છો, જગતમાં બીજું કોઈ દુશ્મન નથી. દેહ જેવડો મોટો દુશ્મન છે એવડું મોટું દુશ્મન કોઈ નથી. આપણે ભજન સ્મરણ કરવું હોય, ભગવાનનું ધ્યાન કરવું હોય તો બીજા તો ક્યારેક આડા આવે કે અત્યારે ક્યાં ધ્યાન કરવા બેઠો ભલા માણા, ક્યારેક કે એમ કે ક્યાં અત્યારે ધ્યાન કરવા બેઠો, અત્યારે બીજું ઘણું બધું કામ છે એમ એમ કે, પણ ક્યારેક કે. અને દેહ તો જ્યારે બેહો ત્યારે કે, ભલા માણે ધ્યાન કરવા ક્યાં બેઠો તું? ઓલો કે ના ધ્યાન કરવાનો તો કરી લે લે એમ કહીને કા ઊંઘાડી દે અને કાં તો સંકલ્પમાં ચડાવી દે. કોણ કરે છે આપ ધોઈ દે? એટલે મહારાજ કહે કે વિપર્યપણું જે આવે છે એનું મુખ્ય કારણ તો દેહનો અનાદર નથી. અને દેહનો અનાદર નથી જેથી કરીને દેહને ઘસારો આવે એવું ખંડન કોઈ ભગવાનના સંત કે ભગવાનના ભક્ત કરશે, દેહની નિંદા કરશે ને, એટલે આ ભાઈ દેહની નિંદા કરનારની નિંદા કરવાનું શરૂ કરી દે. હે દેહ બહુ વાલો છે, શરીર બહુ જ વાલું છે. આ તો આપણે ભગવાનના ભગત થયા એટલે બહુ વાંધો ન આવે, બાકી જગતના જીવને તો દેહ એ સર્વસ્વ છે. કહો રાત દિવસ એને સાચવવા માટે મીંડ્યો, રાત દિવસ કલાક ને બબ્બે કલાક કાઢે. બોલો, તમને કદાચ મનાય કે ન મનાય, અમેરિકામાં એક ફેશન નીકળીશ વાળની, અને એવી રીતે વાળ કપાવવાના $400 છે. કેટલા? $400, એટલે 832,000 રૂપિયા થયા. હવે 32,000માં અહીં બિચારો આખો વરખ કાઢી નાખે એક ગામડાની અંદર કુટુંબ. કહો કેવી રીતે વાળ કપાવવાના ખબર? આ વાળ હોય ને આમ કેળિયું પાડે, આપણે પેલા ચાહ કરીને આમ એક ચાહનમાં રહેવા દે ને પછી વચ્ચે કાઢી નાખવાના, પછી પાછા રહેવા દે ને પછી કાઢી નાખવાના. એવા આખા આખા વાળ આખા માથામાં કીડ્યું પડાવે અને પછી દાઢીને અહીંથી એક આમ હોરો નીકળી જાય, તાર શેખ હોરે હોરે હળંગે હળંગે. એ કેળી કરતા ઓલાને 10-10 કલાક લાગે વાળંદને. બોલો, આટલી બધી મહેનત કોને માટે? તો કે દેહ માટે. અને પાછો તમે જો એવો ભૂંડો લાગે. શાસ્ત્રમાં જે રાક્ષસનું વર્ણન કરેલું છે આ બે હૂબ રાક્ષસ તમને દેખ, એમાં કાળિયા જ કરાવે છે આ બધી કીડી પાછા. એક તો કાળા ભીલ જેવા, આપણા મનમાં આપણે શું કે કાળમ કાળી મેષ, પણ મને તેમ લાગે મેષ કરતા વધારે કાળા છે ઓલા કાળિયા, એટલા કાળા. અને એમાં આવી કીડીયું કરાવે. એટલે દેહ બહુ જ જીવને વાલો છે, દેહ સાથે એટલી બધી આત્મબુદ્ધિ જોડી છે એટલી કોઈ મેં જોડી નથી. એટલે મહારાજ કે દેહમાં આત્મબુદ્ધિ છે, દેહમાં હેત છે, દેહને જરા કે આગુ પાછું કરાવે એટલે તરત જ ભગવાનના ભક્તનો એને દ્રોહ અવગુણ આવે છે, એને સૂતો અને જગાડે ને તો અવગુણ આવી જાય. વાનિધ્યતા, સૂતો અને જગાડે તોય પણ અવગુણ આવે, બેઠન ઊભો કરે તો અવગુણ આવે, ઊભો કરીને સેવામાં જોડે તો અવગુણ આવે, એને ખાવું હોય પીવું હોય, જેવું ખાવું હોય જેવું પીવું હોય એવું ન ખાવા દે ન પીવા દે એટલે અવગુણ આવે. આ દેહ કેટલું બધું કરાવે, દેહ કેટલું બધું કરાવે. તમે જો આપણા સંપ્રદાયની અંદર મૂળ પ્રથામાં એક ધર્મશાળા હતી, એક રસોડે જમવાનું, તો એ કોણે જુદું કરાવ્યું? કોણે કરાવ્યું? દેહે કરાવ્યું ભલામણ, છો જીવન જ કરાવ્યું. કોને કરાવ્યું? દેહે. કારણ કે પ્રાઇવેટ રસોડું હોય તો મનમાં સંકલ્પ થાય, બનાવીને જમાડાય, જમી શકાય. એવું નથી કે એ સારું સારું જ જમે, એવું નહીં માનતા કે રૂમ કરી લે સારું સારું જ જમે. સારું સારું નથી જમતો, પણ મનને ગમે એવું તો જમે જ છે. સમજે? સારું ભલે ન જમે, પણ મન રાજી થાય એવું તો એ કરે જ છે. માનો જનરલ રસોડામાં તો ગુવારનું શાક થયું તો ગુવારનું જ થાય, પણ આ ભાઈને ભીંડો ખાવો હોય તો એ 500 માણ રસોડામાં કે એને હટું કે ભીંડો અલગ ન થાય. પછી ભલે 100 ગ્રામ જ ખાવો હોય, એ 100 ગ્રામ ભીંડા એ આખો રસોડો અલગ કરાયું કહો. એના મનમાં એમ થાય કે વાંચવું તો વાંચે, મનમાં થાય ભજન કરું ભજન કરે, પણ એના મનની રીતે કરવું છે. એટલા માટે ધર્મશાળાની જગ્યાએ રૂમ કરાવી. એટલે દેહ છે મહાભયંકર છે. એટલે મહારાજ કે ભગવાનના ભક્તનો કે સંતનો અવગુણ આવે છે, મુખ્ય કારણ દેહનો અનાદર નથી. હવે તમે થોડુંક ધીમું કરી નાખો, વાંધો નહીં, તમને સંભળાવું જોઈએ પાછું. હવે કેટલી જરૂર છે, ખાલી અમારે નથી સાંભળવાનું. જેને દેહનો અનાદર હોય, ને દ્રઢ આત્મનિષ્ઠા હોય, ને પંચ વિષયમાં વૈરાગ્ય હોય. બીજું કારણ, પંચ વિષયમાં વૈરાગ્ય હોય. વૈરાગ્ય ન હોય એટલે જ્યાં ત્યાં મન આશક્ત થાય, અને ભગવાનના ભક્ત કે ભગવાનના સંત એને કોઈ પણ જીવાત્મા કોઈ પણ જગ્યાએ આશક્ત થાય ગમે નહીં, એટલે ટોકે ટોકે એટલે ગમે નહીં, અને સ્તુતિ કરતો એનો અવગુણ આવી જાય. અને ભગવાનનો મહાત્મ્ય છે યથાર્થ નિશ્ચય હોય એવાને શું એવું દેશ કાળાદિકનું વિષમપણું થાય તો પણ એની મતિ અવળી થાય નહીં. ત્રીજા નંબર, ભગવાનનો બહુ મહિમા સમજતો હોય. ભગવાનનો અતિશય મહિમા સમજે તો ભગવાનનો મહિમા સમજે એટલે એના સંબંધવાળા બધાનો જ એને મહિમા સમજાય, અને મહિમા સમજે એટલે અવગુણ આવે નહીં, અને દ્રોહને માર્ગે બુદ્ધિ થાય જાય નહીં. અને જે દેહાભિમાની હોય ને પંચવીસનો અતિશય અભાવ ન થયો હોય, તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે, ને ભગવાનનો પણ અભાવ આવે. બોલો, દેહાભિમાન છે અને એનું મન કોઈ વિષયમાં જાય છે, એનું ખંડન નાની વ્યક્તિ કરે તો આવે, પરંતુ કોઈ મોટા સાધુ ખંડન કરે તોય આવે, અને સ્વયં પરમેશ્વર ખંડન કરે તો પણ એનો એને અભાવ આવે છે. અને ભગવાન તો યથાર્થ, ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચ વિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય, ને તેની આશક્તિ હોય, ને તે વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્ર કરીને મુકાઈ દે એવો દ્રોહ કરે. એટલે ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય, પરંતુ વિષયમાં કોઈ જગ્યાએ આશક્તિ છે અને એનું ખંડન મુક્તાનંદ સ્વામી જેવા સાધુ કરે તો પણ શસ્ત્ર કરીને માથું ઉડાઈ દે ત્યાં સુધીની એ તૈયારી કરે કહો, તો બીજું થું ન કરે. અને સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ છે ને, મુક્તાનંદ સ્વામીને વગેરે ગામડે ગયેલા, એમાં સ્વામી કંઈ વિષયનું બહુ કંઈ ખંડન કર્યું છે, ખાવા પીવાનું એક્સ વાય ઝેડ કંઈક કર્યું છે, અને સભાની અંદર બેઠેલો એક સાધુને એમાં ખરેખરી આશક્તિ, અને સ્વામીએ જબરું ખંડન કર્યું, અને ઓલાનું મગજ ગયો. હરિભક્તો તો વૈયા ગયા ઉતારે, બીજા સાધુ હોઈ ગયા, ત્યારે મુક્તાનંદ સ્વામીને જગાડ્યા પહેલાં સાધુ, અને કે સ્વામી મારે દિશાએ ફરવા જવું પડશે, કે પેટમાં ગડબડ બહુ થઈ ગઈ છે. ગડબડ થઈ ગયેલી પણ બીજી, પણ હું કીધું મને પેટમાં ગડબડ બહુ થઈ ગઈ છે એટલે જરાક દિશાએ ફરવા જવું પડશે. પણ સ્વામી સમજી ગયા, સ્વામી કથા કરતાં કરતાં સમજી ગયા હતા, કારણ કે અમે એના મોઢામાં જોયું હતું રેખા બદલી ગઈ હતી, એટલે સ્વામીને ખબર પડી અને હું ગડબડ થઈ છે. સ્વામી કે સાધુ રામ, આપણે સાધુ છીએ, રાત્રે ગામની બહાર જવાય અને તો પણ સ્વામી બહુ ગડબડ થઈ ગયું. સ્વામી કહ્યું ખૂણા બે લો, આપણે સવાર બધી વ્યવસ્થા કરી લેવું કે એમ કહીને સ્વામી તો હોઈ ગયા. એટલે સાધુ ખોટો ખોટ ઢોંગ કર્યો, પણ અંદર ક્રોધ વ્યાપી ગયેલો ખરેખરો. વળી થોડીક વાર થઈને સ્વામીને કહેશો મેં અહીં નહીં બરાબર સેટિંગ આવ્યો, પણ બહાર જવું પડશે. મનમાં એમ કે સ્વામી બહાર આવે ને તો પતાવી દઉં એમ. બોલો, નેત્ર એ બધા તો નંદ સંત હતા, મહારાજના દીક્ષિત હતા, પરંતુ તેમ છતાં વિષયમાં આશક્તિ હોય એનું ખંડન કરે તો આ પોઝિશન નિર્માણ થાય. મુક્તાનંદ સ્વામી કહે કે સાધુરામ બહાર તો નહીં જવાય. એટલે ઘણી મહેનત કરી પણ સ્વામી ધરાહાર ન ગયા. જરાક બાસ વધારજો, સ્વામી ધરાહાર બહાર ન ગયા. એમ કરતાં કરતાં હવાર થઈ ગયું અને પછી બધાએ નાયા ધોયા. પહેલાં સાધુએ નાયા ધોયા, પણ ગુણનો વેગ છે ને એ સતત નથી હોતો. ઘડીક સત્વગુણ, ઘડીક રજોગુણ, ઘડીક તમોગુણ, તમોગુણ વ્યાપી ગયેલો અને સ્વામીને મારવાની તૈયારી કરતો હતો, પણ એમ કરતાં કરતાં સ્વામી ન ગયા અને તમોગુણ જતો રહ્યો. તમોગુણ ગયો ને માળાને ભાગ જોર કરતા છે, સત્વગુણ આવ્યો. સત્વગુણ આવ્યો ને પછી બહુ પસ્તાવો થયો, આ હા હા મેં કેવો સંકલ્પ કર્યો, મુક્તાનંદ સ્વામી જેવા સાધુનો મારવાનો સંકલ્પ કર્યો. અને સ્વામી પૂજા કરતા હતા ત્યાં આવીને સ્વામીને દંડવડ કરી અને રડી પીડ્યો સાધુ. અને રડતા રડતા કે સ્વામી મને માફ કરો, માફ કરો, મેં તમને મારી નાખવાનો સંકલ્પ કર્યો હતો, સારું થયું તમે રાત્રે મારી આર્યો ન આવ્યો, જો આવ્યા હોત તો હું તમને મારી જ નાખવાનો હતો. આજ સ્વામી કીધું મને ખબર હતી એટલે તો નહોતો આવ્યો. સ્વામી મને પેટમાં નહોતું દુખતું. સ્વામી કે એ મને ખબર હતી તને હું દુખતું હતું. અને પેલા સાધુ માફી માંગી. એટલે મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવા સંત હોય અને વિષયનું ખંડન કરે તો તલવાર કે માથું ઉતારી નાખે ત્યાં સુધીનો પ્રયાસ કરે. અને આ ઘટના છે ને સહેતુસક લખાયેલી ઘટના છે. મહારાજ લોહિયામાં જ્યારે બિરાજતા હતા એ વખતે એ ઘટના ઘટી. મહારાજ મોટી સભા પર બેઠેલા અને બધા દરબારો ને બધા ભક્તો ને સંતો ને બધા બેઠેલા. આ પૂર્ણાહુતિ કરવા એવા લાગે છે કે પૂર્ણાહુતિ ભક્તો થોડાક જતા રહ્યા છે તો પછી આપણે જઈએ એમ. અને ભક્તો તો બિચાર જતા જ રહીને કેટલા દિવસથી ઘર રાહ જોતું હતું, કઈ હે કઈ જેમ તેમ છે. હવે તો એને ઘેરે જશે અને ગોળાનું પાણી પીશે અને કઢી ખાશે ત્યારે હક થશે. હેરાન કરી નાખ્યા એ તો કે દર દર બાર બાર કલાક સુધી બેહેરી બેહેરી. અને આવ્યા ને ત્યારે ધીમે ધીમે હાલ્યા આવતા હતા, જેને સરો ફામો ન મળ્યો એમ ધીમે ધીમે આવતા હતા. અને હવે તો જાતા હતા રસ્તામાં, આ હા આપણા મનમાં થયા ની પાછળ સર પડ્યો લાગે છે એમ જાતા હતા. કહો ઘટના વસ્તુગત એવી ઘટેલી કે મહારાજ મોટી સભા ભરીને બેઠેલા અને એમાં મહારાજ પ્રશ્ન કર્યો. મહારાજ કે આપણા સત્સંગમાં સર્વ કરતા મોટેરા કરું યોગ્ય હરિભગત કોણ કહેવાય, સરથી શ્રેષ્ઠ હરિભગત કોણ કહેવાય, પહેલો નંબર કોને આપી શકાય? અને મુક્તાનંદ સ્વામી કે મહારાજ પહેલો નંબર તો દાદા ખાચરને જ અપાય ને. મહારાજ દાદા ખાચર બહુ શ્રેષ્ઠ ભક્ત, એને સર્વસ્વ કુર્બાન કરી નાખ્યું. અને સભા મલ્લયા ખાચર બેઠેલા અને અતિ માનનું અંગ હતું. મનમાં એમ હતું કે સ્વામી મારું નંબર મારું નામ લેશે, પણ સ્વામી લીધું નહીં, થોડા ખાર ખાઈ ગયા. મહારાજ કે સ્વામી બીજો નંબર કોનો કહેવાય? તો કે મહારાજ બીજો નંબર તો પરોતભાઈનો જ કહેવાય ને, 24 અવતારો પાછળ પાછળ ફરે અને પછી સહન થાય. અને મહારાજે જ્યાં કીધું સ્વામી ત્રીજો નંબર કોનો કહેવાય, મહારાજ ગોર્ધન શેઠનો જ કહેવાય ને, મીઠું સાકર બી હરખા. અને ત્રીજો નંબર પણ ગોર્ધન શેઠના ફાળામાં ગયો. અને એક બે ત્રણ ત્રણમાંથી એકેમાં નંબર જ્યારે અલૈયા ખાચરનો ન લાગ્યો અને પછી મગજ ગયો અને પોતાની તલવાર ઉપર હાથ ગયો અને અડધી તલવાર મ્યાનમાંથી બહાર કાઢી નાખી, ઉલાળી નાખું સ્વામી ડોકો ધડ ઉપરથી હેઠું. આ ભર સભાની અંદર મહારાજ એવો બ્રહ્મચર્ય વેતા પુરુષ, અખંડ બ્રહ્મચર્ય મેં પાડ્યું. આ જેના જેના નામ લીધા એ તો બધા સંસારમાં પડ્યા છે. મેં અખંડ બ્રહ્મચર્ય મહારાજને રાજી કરવા માટે પાડ્યો અને આજ મારું એક બેન ત્રણમાં નામ નહીં અને આજ નથી આવવા દે તમારું નામ. ધડથી મસ્તક હેઠું ઉતારી નાખો આમ નિર્ધાર કરી અને અડધી તલવાર જ્યાં બહાર કાઢી, મહારાજ આખી પરિસ્થિતિ સમજી ગયા. અને મારા તરત વાતને ટન માર્યો, મહારાજ કે સ્વામી સ્વામી તમે નંબરો આપ્યા પણ તમારી દ્રષ્ટિ ન પડી, સત્સંગમાં સર્વશ્રેષ્ઠ તો અલૈયા ખાચરી. કે અલૈયાને થોડા કોઈ આંબે, કારણ કે અલ્લાએ અમને રાજી કરવા માટે અખંડ બ્રહ્મચર્ય પાડ્યું, લગ્ન નથી કર્યા સ્વામી. અને કેટલાય ગામડે ગામડે ફરી ફરી કેટલાય લોકોને ભગવાનનું સ્વરૂપ અમારું સ્વરૂપ ઓળખાયું, કેટલાયને સત્સંગ કરાયો. અને આટલું જ મહારાજ બોલ્યા ને તે તલવાર પાછી મ્યાન થઈ ગઈ. કહો એ એક પ્રકારનું વિષયનું ખંડન જ હતું, એના માનનું ખંડન હતું. એટલે મહારાજ કે વિષયનું ખંડન જ્યારે થાય ત્યારે જીવાત્માની આવી પોઝિશન નિર્માણ થાય છે. પછી વળી નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે, કોઈકને દેહાભિમાન તથા પંચ વિષયની આશક્તિ હોય તો પણ તે સત્સંગમાં ડેબ્યો જાય છે તે કેમ સમજવું? દેહાભિમાન એ છે અને વિષયમાં આશક્તિ છે, તોય સત્સંગમાં પાછો નિભ્યો છે, એનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એને જ્યાં સુધી કોઈનો ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી નિભ્યો જાય છે, પણ જ્યારે કોઈક મોટા સંત અથવા ભગવાન તે માનને ખોદશે તથા સ્વાદ દેહાભિમાન લોભ કામ ક્રોધ એને ખોદશે ત્યારે એને જરૂર તે સંતનો અભાવ આવશે. મહારાજ કે દેહાભિમાન છે અને વિષયમાં આશક્તિ છે તો નિભો જશે, એનું કારણ એને ધક્કો નથી લાગ્યો. માને એને જેની અંદર આશક્તિ છે એનું ખંડન કર્યું નથી, દેહને જેવી રીતે સાચવે છે એવી રીતે સાચવવા દે છે તો વાંધો આવતો નથી. પણ પછી મનમાં એમ થાય કે આ તો હદ કહેવાય, અને જો કોઈ ખંડન કરે, દેહનું ખંડન કરે, વિષયનું ખંડન કરે, માનનું ખંડન કરે, સ્વાદનું ખંડન કરે, દેહાભિમાનનું ખંડન કરે, લોભનું ખંડન કરે, કામનું ખંડન કરે, ક્રોધનું ખંડન કરે, માને જેમાં એ ઢીલો છે, સમજાણું, જેમાં એનો પોઈન્ટ ઢીલો છે એનું ખંડન કરે ત્યારે ખમી હગે નહીં. બાકી બીજું ગમે એટલું ખંડન કરે, સમજાણું, બીજું ગમે એટલું ખંડન કરે તેને વાંધો નથી. દાખલા તરીકે દેહના સંબંધીમાં તમને પ્રીતિ છે, દેહના સંબંધીનું ખંડન કરે ને તો આંચકો લાગે છે, એ સહન ન થાય. સાધુ સાધુ બેઠા હોય તો દેહના સંબંધીને બુકા કાઢે, એને એમાં સંકલ્પ થાય નહીં, પણ તમથી દેહનું ખંડન સહન, દેહના સંબંધીનું ખંડન સહન થાય નહીં. જ્યારે ત્યાગી તો દેહના સંબંધીનું ગમે એટલું ખંડન કરે, એને સંકલ્પે ન થાય. પણ પાછા દેહ કરતા તમારા કરતા વધારે વાલો હોય, શું કામ? કારણ કે તમારે તો સવારથી હાંજ સુધી બે હાથી કે શું કે એટલે 12 મહિના સુધી રાખે ને હાથી કે ને, એનું મને નામ નહોતું આવડતું, એટલી મહેનત કરવાની હોય, એમાં ક્યાં દેહને સાચવે? એ તો ઘડીક તમારે હવાના પરમાં ઘડીક સાચવાનું હોય, જરા કામ આમ વાળ વળે, ઘડીક કામ વળે, બસ પતી ગયું. પછી તો વાળનું શું દિશાથી જ ખબર ન હોય આખો દાડો, કહો કે બિચારા વાળ આ બાજુ રહ્યા કોઈ બાજુ આવી ગયા. પણ સાધુને એવું સ્વામી વાતમ લખ્યું ગયો ગોપાલ સ્વામી, સાધુને દેહનું ખંડન થાય એ સહન થઈ શકે નહીં. દેહનું ખંડન એટલે દેહને સીધો કારસો આવે એટલું. જોકે વૈરાગીની વાત જુદી છો, વૈરાગી માણસને તો પોહાયનું ખંડન કરે ને, હે, એને કાંઈ લેવા દેવા નથી. દેહને પોતાનું રૂપ જ જે નથી માનતા, આત્મા રૂપ બની જે વર્તે, અને તો દેહ શું અને દેહ સંબંધી વિષય શું પદાર્થ શું આ. પણ વૈરાગ્યમાં લગારેક જો ન્યૂનતા હોય તો એનું ધ્યાન પછી સીધું દેહ ઉપર જાય, કારણ કે એને 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 દેહને કારસો આવે એવું બહુ કરવાનું હતું નથી. ખાલી એક કરવાનું ક્યાં હોય ખબર છે? રસના ઇન્દ્રિય પર હોય, તપ સાધન થોડું કરવું પડે વધારે. બાકી બીજું તો તમારી એટલું શું કાઢું ગો, ગ્રહસ્થનું જ કેટલું કાઢું, 10-10, 12-12 ને 14-14 કલાક સુધી ધંધા ઉપર જવું પડે, કાઢું છે ને કામ. અને ત્યાંય પણ જ્યાં ધંધે જાય ને બુકા કાઢે શેઠીઓ, તોય પણ સહન કરવું પડે. દેહનું કાટું એવું ગોપાલ સ્વામી કીધું કે ત્યાગી છે એ દેહના સંબંધીનું ખંડન સહન કરી શકે એટલું ગ્રહસ્થનો સહન કરી શકે, ગ્રહસ્થ જેટલું દેહનું સહન કરી શકે એટલું ત્યાગી સહન કરી શકે નહીં, એવો શબ્દ મૂક્યો કહો. ને તો ઉપલક એવું લાગે છે કે સંતો વધારે સહન કરે, પણ હકીકતમાં તમારે બહુ સહન કરવું પડે. એનું કારણ છે, સાધુમાંનો બહાર નીકળે તો કોઈ કેમ કે માળા ચોખ્ખું ઘી લાડવા લાડવા આવા શબ્દ બોલે કદાચ, પણ એ દ્વારા હાવ આઉટસાઇડ ના બોલે એટલે બહુ વાંધો આવે નહીં. જ્યારે તમારે તો ઘરના જ ઘૂસતા આવે, તમારું ડોહું મીઠું ખલાસ થઈ ગયું છે કે કઈ ખબર પડે છે કે એને લાવવે નહી, તો બેઠો બેઠો બિચારો સહન કરે. કારણ કે દેહના પાલન પોષણ માટે એને ઘણું બધું ઉપાર્જન કરવું પડે, ત્યાગીને કશું ઉપાર્જન કરવાની વાત આવતી નથી, બધું રેડીમેન્ટ આવે, એટલે એને દેહનું ખંડન છે એ જબરું થોડું કઠણ પડે. પણ વૈરાગી પુરુષને તો દેહનું ખંડન કઠણ પડે, ન તો દેહના સંબંધીનું ખંડન એને કઠણ પડે. આ કેમ આખો ટોન બદલી ગયો? આ તો ઓપરેશન થાય છે, ઓપરેશન થાય ત્યારે થોડુંક વહમવું પડે, પણ પછી પાછું સરખું થઈ જાય, દુખાવો જતો રહે. એટલે દેહ છે મહા દુશ્મન છે. દેહનું ખંડન જો સહન થઈ જાય, દેહાભિમાન જો ટળી જાય તો કામ થઈ જાય. એટલે મહારાજ કે જે વાતમાં એ નબળો છે એના ઉપર જ્યારે ઘા થાય ને ત્યારે એનાથી સહન ન થાય. દુર્યોધનને મારવા માટે ભીમ બિચારો ગદા ઉલાળો ઉલાળો તૂટી ગયો, પણ દુર્યોધનને કાંઈ ન થયું. પછી શ્રીકૃષ્ણ ભગવાનને કીધું, અહીં હલાડ હલવાઈ ગયું મારું, કે આ તો ભૂખા કાઢી નાખશે, આમાંથી બહાર નીકળે એવું નથી લાગતું. અને ભગવાન કૃષ્ણ પ્રસિદ્ધ વાત છે ને, હાથળ ઉપર જાંગ ઉપર થાપો માર્યો અને કીધું બીજે ગદાઓ મારીશ તો કાંઈ થાય નહીં, કારણ કે આખું શરીર લોઢાનું છે, પણ એની જાંગ કાચી છે ને ઉલાળીને ગદા ઝીક, અને ઉલાળીને ગદા ઝીકી તો દુર્યોધનને બેવડો વાળ દીધો. એમ મહારાજ કે જે બાબતમાં એ કાચો છે એનું ખંડન કરે એ એનાથી સહન થાય નહીં. બાકી બીજો જેમ એ પાકો છે એમાં પટ પોહા એટલું ખંડન કરે ને તો વાંધો આવે નહીં. અને મહારાજ કે જે અંગે કાચો છે એનું જયારે ખંડન કરે ત્યારે એને પછી ભગવાન કે ભગવાનના સંત હોય કે સ્વયં ભગવાન હોય તો એનો અભાવ આવશે, ત્યારે જરૂર સંતનો દ્રોહ કરશે ને સત્સંગમાંથી વિમુખ થશે. જેમ સર્પે લાળ નાખી હોય એવું જે દૂધ સાકર તેણે જેણે પીધું હોય ને તે જીવે છે તો પણ તે ઘડી બે ઘડીમાં સાંજ સવારે આજકાલ જરૂર મરનારો છે, તેમ જે દેહાભિમાની છે તે મહિને બે મહિને વર્ષે બે વર્ષે દસ વર્ષે દેહ મૂક્યા સમયે દેહ મૂકીને જ્યારે ત્યારે પણ એ જરૂર સંતનો અભાવ લઈને પડી જશે. બોલો, અભાવ અંગમાં રહેશે તો આજકાલ પાંચ દાડે પંદર દાડે મહિને બે મહિને ચાર મહિને છ મહિને વર્ષે બે વર્ષે મહારાજ ક્યાં સુધી લઈ ગયા. એમ મહારાજ કે વધારતા વધારે દસ વર્ષે કે દેહ મૂક્યા સમયે દેહ મૂકીને જ્યારે ત્યારે પણ જરૂર સંતનો અભાવ લઈને મોક્ષ માર્ગમાંથી પડી જશે. દેહ મરતા મરતા પડી જાય ને તો દેહ પડી ગયા પછી પણ મહારાજ કે અભાવ લઈને મોક્ષ માર્ગમાં જ પડી જાય. બોલો, એટલે ભક્તો અભાવ વસ્તુ મહાભયંકર છે. એનો મતલબ એમ થયો કે આપણે ભગવાનના ભક્તની પ્રત્યે કે સંતની પ્રત્યે દિવ્યતા રાખવા માટે શું કરવું પડે, તો કે આપણા જીવની એક એક ખોટને ટાળી નાખવી પડે તો સદૈવને માટે દિવ્ય મનાય. એક એક ખોટ ટાળી નાખવી પડે, એક પણ ખોટ અણુ જેટલી પણ ખોટ ન હોય તો પોઝિશન શું થાય, તો પોઝિશન એ નિર્માણ થાય કે ગમે એનું ખંડન કરે ગમે એ વાત કરે તો એમાં આનંદ જ થાય, આનંદ જ થાય, એમાં એનો શોક થાય જ નહીં. અને શોક નથી થતો એટલે એના ઉપર કોઈ વાત આવે જ નહીં. ગમે એટલું કોઈ ખંડન કરે ને, કોઈ પણ વિષયનું ખંડન કરે ને, પણ એના ઉપર કોઈ વાત આવે જ નહીં, એને લાગુ પડે જ નહીં. હુકામનો લાગુ પડે તો કે અમે કમ્પ્લીટ જ છે, એટલે એને અભાવ આવવાની શક્યતા રહેતી નથી. પોતાની ખોટ માત્ર ટાળે છે એટલે એને ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્તનો અભાવ આવી શકે એવી પોઝિશન નિર્માણ થનારી નથી. એટલે સદૈવને માટે મહિમા જેને જાળવો એને પોતાના અંગની અંદર એક એક વસ્તુને બરાબર ગોતવી, એમ કઈ જગ્યાએ ખોટ છે કઈ જગ્યાએ ખોટ છે કઈ જગ્યાએ ખોટ છે, અને ખોટ માત્ર ગોતીને ટાળી નાખવી પડે. અને નતર મહારાજ કે દેહ છતાં કાં તો દેહને મૂકીને દેહ પડી ગયા પછી પણ મોક્ષ માર્ગ થકી પડી જાય છે. બોલો, આપણા મનમાં દેહ મૂક્યા પછી કેમ પડતો છે, તો એ જીવતો હોય ને ત્યાં સુધી એ દ્વેષની સાથે જ જીવે છે. એમ કરતા કરતા દેહ પડી ગયો અને બીજો જન્મ મળે તો ત્યાં એ દ્વેષ હોતો જ જન્મને ધારણ કરે છે. ઘણા નથી કહેતા, બોલા મારો હાવ નાસ્તિક છોકરો છે કે કોઈ વાતે માને ને મારું આખું ઘર રીભગત, પણ મારો એ તો માનતો જ નથી કોઈ રીતે, અને પગે જ ન લાગે ને સાધુને, એને ગમે એમ કરો તો માળા ન ફેરન. નથી કહેતા એકાંતિક હરિભગતની ઘેરે આમ કેમ થતું છે, તે ક્યારેક આવું પાત્ર આવી જાય. આગલા જન્મથી અપસેટ થયેલું એટલે આ જન્મે કોઈ રીતે સેટ થાય નહીં. એટલે અવગુણ વસ્તુ દ્રોહ વસ્તુ મહારાજ કે મહાભયંકર છે. અને જેને દેહાભિમાન ન હોય અને એમ સમજતો હોય જે અંતકરણ ઇન્દ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે છે હાલે છે એવો જે સત્તારૂપ આત્મા તે હું છું, તે હું ધન સ્ત્રી આદિ કોઈ પદાર્થે કરીને સુખી થયો એવો નથી. હું આત્મા છું, ધનથી સુખી થયો એમ નથી, સ્ત્રીથી સુખી થયો એમ નથી, કોઈ પદાર્થથી સુખી થયો એમ નથી, ને પદાર્થ ન મળે તેણે કરીને દુઃખી થયો એવો નથી. એમ દ્રઢ સમજણ જેને હોય તેને સંત ગમે તેવી રીતે પંચ વિષયનું ખંડન કરે તથા દેહાભિમાનનું ખંડન કરે તો પણ તે સંતનો અભાવ કોઈ રીતે આવે નહીં, અને તુચ્છ પદાર્થ સારું સંત સાથે બખેડો થાય નહીં ને આંટી પણ પડે નહીં. બોલો, વિષય માત્રને ટાળી નાખ્યા, દેહમાં ટાળી નાખ્યું છે, તો મહારાજ કે કોઈ દી ભગવાનના સંતનો અભાવ આવે નહીં, તુચ્છ પદાર્થ સારું કોઈ દી અને બખેડો થાય નહીં. નતર તો થાય, ગૃહસ્થમાં મોટા ભાગનો બખેડો એ જ હોય છે. બે ત્રણ ભાઈ વારી રહેતો ને, એને સારા કપડાં લઈ દીધા, મંદબળા લઈ દીધા, એના છોકરા હાટું એને પેંડા અલગ બનાવ્યા. આમ આમ ભાઈ ભાઈ અલગ થાય તે હું કોઈ કઈ ભૂખ્યા રહીશ, પણ કારણ શું બને છે? દેહાભિમાન, તુચ્છ પદાર્થ માટે બખેડો. અને ક્યારેક એવું બને કલર બે અલગ અલગ લીધા હોય તો એમાંથી હોત એને ઉપર જાન થાય. બોલો, ખાલી કલર અલગ અલગ લઈ દીધા હોય. અરે પોતાનો ભાઈ આવ્યો હોય અને એ વખતે ઘટના એવી ઘટે, એને બીજાનો ભાઈ આ બે દાડા અગાઉ આવ્યો હોય અને તે દાડે ઘરમાં ઘી જાજુ પીડ્યું હોય, જાજુ પીડ્યો જરાક એવું મિષ્ટાન બનાવ્યું, પેલું આવ્યો તે દાડે ઘી ઓછું હોય, મનમાં એમ થાય કે આજે ઘી ઓછું છે, જરાક એવું મિષ્ટાન બનાવી નાખી, ત્યાં એમાંથી બખેડો થાય. એના ભાઈ આવે ત્યારે સાચવે જ, મારા ભાઈ નહીં, એમાંથી બખેડો થાય. માટે મહારાજ કે નાના નાના પદાર્થ માટે જીવને બખેડો થાય છે. અને નાના નાનું પદાર્થ હોય, નાની નાની વાત હોય, ભગવાનનો ભક્ત કોઈ પણ પદાર્થમાં આસક્ત થાય, કોઈ પણ નાની વાતને જો પ્રધાન પદ આપે તો એના અંતરમાં કોઈ દી સુખ લેવા દે નહીં, પણ આત્મારૂપ બને, આત્મારૂપ બને. કોઈ ગમે તે બોલ્યું, ગમે તે કર્યું, એ તો દેહને કર્યું, સારું થયું, દેહમાંથી અહંકાર ટળશે. દેહમાન ટાળવાનું છે, તે મને ખરાબ કીધો, મને આમ કીધો, તેમ કીધો, સારું થયું, એટલું દેહાભિમાન ઓછું થશે. પદાર્થ સારું ન મળ્યું તો સારું થયું, દેહાભિમાન ઓછું થાય. મહારાજ કેટલી સરસ વાત લખી ધર્મમૃતની અંદર. મહારાજ કે માનો પંગતમાં પોતે બધા બેઠા હોય ને એમાં પીરસવા નીકળે ને બીજાને સારી વસ્તુ પીરશે ને પોતાને નબળી પીરશે, તો પણ નિર્માન એવો સંત એથી કરીને વ્યાકુળ ન થાય. વસ્તુ પીરશે છે, વસ્તુ પીરસવાની છે, જમવાની, અને મારે લખ્યું કે આ નિર્માની વર્તમાન. બોલો, કારણ કે જીવની એવી સહજ પ્રકૃતિ છે. અરે આ જીવ એ બધી આટીઓ લઈ લઈને બેઠો છે. માનો કે પંગતમાં પીરસવા નીકળીને એ વખતે એને નક્કી કર્યું કે મારે લેવું નથી, એને નક્કી કર્યું મારે લેવું નથી. આમ એને નક્કી હોય મિષ્ટાન પીરસાતું, મારે મિષ્ટાન લેવું નથી, આમ ભલે એનું ફાઇનલ હોય, પણ પીરસતા પીરસતા માનો કે એને પૂછતા ભૂલી ગયા અને એમને નીકળી જાય તોય પણ એને આટી પડી જાય. બોલો, ને એને તો નક્કી છે મારે નથી લેવું, પીરસવા આવે તો લેવાનો ન હતો. બોલો, પીરસવા આવે તો હકીકતમાં લેવાનો નહોતો, પણ એને પીરસવાનું રહી ગયું એટલે તરત એને આટી પડે. દેખ્યું, મનનો પીરસ્યું, મનમાં તેનો ઠરાવ કેવો હતો, લેવું તો નથી જ, પણ આટી ક્યાં પડી ખબર? એ લાગે છે વસ્તુ પીરસવાની, પણ ત્યાંય પણ માને જ આટી પાડી, કારણ કે બધાને પીરસતા હતા અને એને ન પીરસ્યું એટલે મનમાં એમ લાગ્યું એક તો કે મારું માનનું ગવાણું, એના કરતાં હું વધારે ગવાણું ખબર છે, આખી પંગતમાં 25 જણા લીધું ને એક નહોતો લેવાનો, અને પીરસવા નીકળે 25 જણા લેત ને આ નો લેત તો કેમ થાત, બધા લીધું, મેં ન લીધું, હું બધાથી શ્રેષ્ઠ છું એવું સાબિત થવાનું હતું, પણ એ સાબિત ન થયું અને ઠામુકો ભૂલી ગયા, એટલે એનો અહંકાર ગવાણો. પીરસું ન પીરસ્યું એની સાથે એને મતલબ નથી, પણ એનો અહંકાર ગવાણો. એટલે મહારાજ કે તુચ્છ પદાર્થ માટે ભગવાનના ભક્તને કે સંતને આટી પાડવી જોઈએ નહીં, અને આટી જો પાડે તેના અંતરમાં સુખ ન રહે. પછી નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે, મોઢું આઘું લઈ જાય છે તો ધીમું થઈ જાય, નજીક જાય તો વધારે વધી જાય છે, એટલે જેને પંચ વિષયનો અભાવ હોય તે કેમ જણાય? પંચ વિષયમાં પ્રીતિ નથી ખબર કેમ પડે? ભક્તો, આ વચનામૂત છે ને આપણા અંતર ખોજનું વચનામૂત છે. આમાં આપણે પોતાનું તળિયું તપાસવાની વાત છે. આપણે અનેક વાર વચનામૃત વાંચીએ સાંભળીએ, અનેક શાસ્ત્રનું વાંચન કરીએ સાંભળીએ, અનેક ફેરી કથા સાંભળીએ કે વાંચીએ, તેમ છતાંય પણ જીવનમાં કેમ ફેરફાર નથી થતો, કેમ સુધારો નથી દેખાતો? તો કે વાંચેલી વસ્તુ કે સાંભળેલી વસ્તુ એને આપણા જીવનમાં આપણે સ્વીકારતા નથી, હંમેશા એ બીજા ઉપર દ્રષ્ટિ નાખીએ છીએ, જેથી કરીને સેટિંગ થતું નથી. પણ આપણે સ્વયં વિચાર કરીએ કે મારે કેમ આમ થાય છે, મને વિશેનો અભાવ છે કેમ, મારે મારું તળિયું તપાસવું છે. આને શ્લોકો આ વધારે છે ને આ ધીમું છે થોડું. મારે મારું તળિયું તપાસવું છે, આમ જો સંકલ્પ થાય ભગવાનના ભક્તને તો એને ખબર પડે કે મારી ક્યાં કઈ જગ્યાએ ઉણપ છે, અને ખબર તો પડવી જોઈએ ને, ઉણપની ખબર પડે કે આટલી જગ્યાએ મારી ખોટ છે, આટલા આટલા પોઈન્ટમાં હું ખોટો છું, આટલા આટલા પોઈન્ટમાં હું ખોટે માર્ગે જઈ રહ્યો છું, એને ખબર પડે તો ખોટી વસ્તુ થકી એ દૂર થશે. ખબર જ નહીં પડે ક્યાંથી દૂર થવાનું કહો. એટલે બહુ સરસ મહારાજ વાત કરે છે. નિત્યાનંદ સ્વામી કે મહારાજ, જેને પંચવિષયનો અભાવ હોય તે કેમ જણાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ માસ્ટર થોડા ધીમે કરો ને, અમોન જેને વિષયનો અભાવ હોય તે એમ જણાય છે, જ્યારે કાંઈ સારું ખાવાનું આવે ત્યારે તેને ખાય, પણ જેમ જેવું તેવું ખાતો હોય, બરાબર ઓકે, ને તેમાં આનંદ હોય તેવો આનંદ રહે નહીં. જો જેને વિષયનો અભાવ હોય શું થાય, જેવું તેવું ખાતો હોય ત્યારે જેવો આનંદ હોય, એવું સારું ખાવાનું મળે ને ત્યારે આનંદ રહે નહીં. આપણે બધાએ તળિયું તપાસો કેમ થાય છે, જેવું તેવું ખાતો હોય ત્યારે આનંદ હોય, એવું સારું ખાય ત્યારે આનંદ ન રહે, એમ જ થાય છે ને તમારે, એવું જ થાય છે ને, જેવું તેવું ખાતા તે મોજ હોય, ઓહો ભગવાને કેવી મોટી મહેર કરી, તે કોઈ પદાર્થમાં આશક્તિ ન થાય, એવું હાવ સાદું આવ્યું છે, આમાં જરાય બંધન થશે નહીં, અને સારું આવે એટલે હૃદય દુખા જાય, આહા આમાં તો બંધાઈ જાય તો મરી જાય, આમાં બંધન થશે તો વિષયના કીડા થવું પડશે, માટે મન ઉદાસ થઈ જાય. હાવ સાદું ખીચડી કે રોટલી શાક પીરસાય તો આનંદ આનંદ થઈ જાય, એમાં રોટલી છોપડેલી ઓછી હોય તો મોજ આવી જાય, એમાં શાકમાં તેલ ઓછું નાખ્યો તો કામ થઈ ગયું, એમ થાય છે ને. અને કોઈ મિષ્ટાન પીરસવા આવે, રોટલી બરાબર છોપડેલું હોય, શાક બરાબર તજ ને લવિંગ ને બધું બરાબર નાખેલું હોય, ધબધબાટી બોલાવીને બોલ બનાવ્યો તો હૃદય દુખાય જાય, આ હા હા આવું મારે ખાવાનું, આ દિશા મારી, અરર આવી દિશા મારી ભૂંડેવી, આવું બધું ખાવાનું મારો વારો આવ્યો, એમ થાય છે ને. મહારાજ કે છે એવું થાય, જો ભગવાનના ભગતને થાય, વૈરાગના અભાવને અવલંબન કરીને થતું નથી, બાકી વૈરાગી પુરુષને એમ જ થાય, એમ વૈરાગીને એમ જ થાય. સારું પદાર્થ પીરસવા જ્યારે આવે ત્યારે મનની અંદર ગ્લાનિ થઈ જાય કે રખે ના મને બાધ કરી દેશે, બંધન પમાડશે, એનાથી ડરતો રહે. અને સાધુને એકદમ નિસ્વાદીપણાનું જ્યારે જમતો જે આનંદ હોય, એ આનંદ એને પછી સારું ખાવાનું મારો આવે તો રે નહીં. ક્યારેક બને કે આમ રેગ્યુલર તો સાદું જમે, પણ ક્યારેક સંજોગોમાં એને થોડુંક એના કરતાં શ્રેષ્ઠ જમવું પડે, એવું ક્યારે બને ખબર, યાત્રા પ્રવાસમાં નીકળ્યા હોય ને ત્યારે રેગ્યુલર તો એ રોટલી બોટલી જમતો હોય, રોટલી શાક સાદમ સાદું, પરંતુ બહાર નીકળે ત્યારે થેપલા બેપલા બનાવી જવું પડે, ત્યારે મન ઉલટાનું અંદરથી દુભાય, ત્યારે મહારાજ કે સમજવું કે એને વિષયનો અભાવ છે, આ બધાને કરવું જ પડશે, ત્યાગી ગૃહિન બધાને. પણ એ વાત તમારા ગળા હેઠે ઉતરતી નથી, બાકી આ માર્ગે જવું હોય ને એને તો મેળાઈને જમવું પડે, તે દાડ આ માર્ગ પકડે. હાવ સાચું કહું, ગમે એટલો નિષેધ કરે, ગમે એટલો નિષેધ કરે, પણ ક્રિયામાં જ્યાં સુધી કોઈ ઘટના ન ઘટે ત્યાં સુધી પરિણામ સુધી પહોંચાતું નથી, ત્યાં સુધી પરિણામ સુધી પહોંચાય નહીં. જેને ખરેખર નિસ્વાદિત જીવન કરવું છે, મહારાજની આજ્ઞા છે, જેને જેને રસના જીત્યું હોય તેને તેને સ્વાદિષ્ટ પદાર્થને મેળાઈને જમવું, મહારાજ કે 110% રસના જીતાઈ જાય એમ. અને હાવ સાચું કહું, સંતોય પણ રસના ઇન્દ્રિયને જીત્યા છે, એની પાછળ કોઈ જો કારણ હોય તો એ મહારાજની આજ્ઞા પડી બધું ભેગું કરીને મેળાઈને જમે છે. એટલે બાકી આ જો હમણાં જુદું જુદું કરે ને, અને ખૂમચાની અંદર સોલબાય સોળના ખૂમચામાં એક બાજુ મોહનથાળ ને એક બાજુ જલેબી ને એક બાજુ હાટા પડ્યા હોય, અને એક બુકડો હાટાને ભરે, પછી એક મોહનથાળનો ભરે, એક જલેબીનો કટકો જામે, તો ભલે ગમે એટલા વૈરાગી હોય તોય પણ આહિસ્તા આહિસ્તા સ્વાદમાન લેવાવો માંડે. બીજી વાર પીરસવા આવે ત્યારે હું કે મોહનથાળ પીરસું, ના મોહનથાળ નહીં, મને જલેબી આપો. જલેબી ગમે છે ભાવે છે તો જલેબીનું નામ નિર્દેશ થશે, અને બધું ભેગું કરીને જમવાનો. માનો કણકો ટ્રાદી કોઈને પીરસવા નીકળ્યા પછી જલેબી નાખે કે મોહનથાળ નાખે, બધું ચોળી જ નાખવાનું છે, એટલે ગોળ નાખ્યું ગળું લાગે, બાકી કાંઈ નહીં. એટલે ઓલું આપો, કોલ્યું આપો, કોલ્યું આપો, એ વિભાગ રહેશે નહીં. એટલે જેને જેને રસના ઇન્દ્રિય જીત્યું હોય તેણે તેણે મેળાઈને જમવું જ પડે, મહારાજની આજ્ઞા છે. પછી તમે બીજા ત્રીજા બાના કાઢીને ન જમો, એ તો મનનો દગો છે, એક પ્રકારનો મનનો દગો છે, મન ફોહલાવે છે, શું કરે છે, મન મહાચાલાક છે, મન મહાન વિચિત્ર છે, મન જીવાત્માને વારંવાર જન્મ મરણનું કારણ બને છે. મન જ જીવાત્માને બદ્ધ બનાવે છે, અને મન જે દિવસે સુધરે તે દાડે જ આ જીવાત્મા મુક્ત થાય છે. લો, આ વાત આમ જ છે, એમાં જરાય ફેર નથી. મેળાવીને જમ્યા વિના રસના ઇન્દ્રિય જીતાય એ કોઈ કાળે બની શકે નહીં. પછી તમે આશાય બેહો તો વાત અલગ છે. ભગવાને સારંગપુરના 11માં કીધું, કડી અડધી કડી બાકી હશે અને નિર્વાસનિક થશો તો પણ ધામમાં લઈ જશું. બાકી અત્યારે વિદ્યમાન સમયમાં સંપૂર્ણતઃ નિસ્વાદી થવું હોય તો એને તો મેળાવીને જમવું જ પડે, ભેગું કરીને જમવું જ પડે. મનમાં એમ થાય છે કે મને કાંઈ મિષ્ટાન બિષ્ટાન એવું કાંઈ શોખ નહીં, હું તો સાદું જ જમું છું. બિલકુલ સાદું જમો છો, એમાં પણ પાછો વિભાગ આવે, આજ આ શાક કરજો, આજ આ શાક કરજો, અથવા તો ન બોલે પણ તે શાક હોય તે દાડે એમ થાય ઠીક છે, તોય પણ એટલો તો એ ખેંચાણો છે. લો, એટલે મહારાજ બહુ જોરદાર વાત કરે. મહારાજ કે ભગવાનનો જે ભક્ત છે એને વિષય જીતાણે એની નમૂનો શું, તો કે જ્યારે કાંઈ સારું ખાવાનું આવે ત્યારે તેને ખાય, પણ જેમ જેવું તેવું ખાતો હોય ને તેમાં આનંદ હોય તેવો આનંદ રહે નહીં, મૂંઝાઈ જાય. પણ કોણ? તો કે વિષયનો જેનો અભાવ છે એ. બાકી ત્યાગી ગૃહનું કાંઈ મેળ નહીં. વિષયનો અભાવ નથી તો જેવું તેવું મળે ત્યારે મૂંઝાઈ જાય. સ્વામી વાતો લખ્યું ને, સ્વામી કે કેટલાક તો સમય ઉત્સવ આવે ને ત્યારે આવે છે ને પછી વાતો કરે છે, ઉત્સવમાં ગયા પણ કાંઈ ઉત્સવમાં મોજ ન આવી, એમ ઉત્સવમાં મજા ન આવી. તો મજા હું કામ ન આવી? તો સ્વામી કહે કે કાં તો ઉત્સવમાં અમે મોટેરા હોય ને કાં તો ગોપાળન સ્વામી મોટેરા હોય, અને કાં તો નિષ્કાળન સ્વામી મોટેરા કર્યા હોય, મારે કાં તો અદ્ભુતાનંદ સ્વામી મોટેરા કર્યા હોય ને કાં આત્માનંદ સ્વામી મોટેરા કર્યા હોય, તે આખા ઉત્સવની અંદર મિષ્ટાનનું તો નામ ન લેવાય દઈ, એટલે પછી એની હારું હારું પીરસાતું નથી, એટલે મહોત્સવની મોજ આવતી નથી. બોલો, આવો શબ્દ મૂક્યો. લો, બીજું સ્વામી કે કાંઈ નહીં, પણ મનમાં નક્કી ગયું આવું ખાઈશું ને આવું ખાઈશું, એ ન મળ્યું એટલે એમ કહે છે ઉત્સવની મોજ આવી નથી. બાકી તો વિચારો, ગુણાતીતાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી જેવા અને આત્માનંદ સ્વામી જેવા નિષ્કાળાનંદ સ્વામી જેવા કથા કરતા હોય અને એ કથાની અંદર બેહવાનું હોય અને એ સમયે ઉત્સવની અંદર બંને આચાર્ય મારે પધાર્યા હોય અને એ સભાની અંદર બેસવા ને પછી મોજમાં હું ઉણપ રહે, કહો ઉણપ તો એ જ રે, લાડવા ન આવ્યા. હે, સારું સારું પીરસાણું એ જ મોજમાં ઉણપ રહે. એટલે આવતા વર્ષે આપણે થુલી પ્રકરણ ચલાવવું છે. બોલો, તો કેટલા જણા આવવાના થુલીમાં? એટલે બધા થુલીમાં આવવાના છો? તારે ભલામણ તો કામ થઈ જાય ને. આ બધા બિચારાને કેટલી મહેનત કરવી પડે તમને ખબર, રોટલી કરવામાં, લાડુ બનાવવામાં, વાળવામાં 50% તમારી સેવામાં રહેવું પડે. લો, એટલે થુલી ફાઇનલ. તમે તો ખીચડી હોય તેને બનાવશો, બસ એક ટાઈમ ખીચડી, એક ટાઈમ થુલી, બસ. હવે કાંઈ વાંધો તાર, બસ થુલી હું એમ ઘઉંને દળી નાખવાના કાચે કાચે, અને પછી ગરમ પાણી કરી અને ઘઉંને નાખી અને એને બાફી નાખવાના, અંદર મીઠું જો કે નાખવાનું, એનું નામ થુલી. લો, આના મનમાં બધા થુલી તો વળી હું મિષ્ટાન સ્વામી બનાવવાના છે આમ. હવે ઉશી આંગળી કરીશ ફરી વાર કરો તો. એલા, આ બાજુ થોડાક ઓછી કરે છે, આગળ થોડાક બેઠેલા ખરો તો ફરી વાર ઉશી આંગળી થુલીમાં કેટલા આવવાના? એલા, ઘણા આવવાના. એક બાપા નથી આવવાના, થાંભલે બેઠે ને માળા ફેરે છે ને, બાપા નથી આવવાના. મહારાજ કે જેવું તેવું ખાતો જે આનંદ હોય, એવું સારું ખાવા મળે તો આનંદ નો રહે, એની કોઈની અટકળ માંડવી, અને વિષયનો અભાવ છે પાછો મૂંઝાઈ જાય. અને લુગડા જેવા તેવા જાડા પહેરતો હોય તેમાં આનંદ હોય, તેવો ઝીણા લુગડા પહેરવા પડે તેમાં આનંદ નો રહે. જેવા તેવા જાડા વસ્ત્ર પહેરતો હોય, વિશેષ કરીને આ વચનમાં તો છે ને ત્યાગી માટે વિશેષ કરીને છે, જેવા તેવા જાડા વસ્ત્ર પહેરતો, જેવા તેવા એટલે ખાંધેલું હોય તો પણ ચાલે, થીગડું મારેલું હોય તો ચાલે, અને જાડું તો કેવું પહેરે, એટલે હું વરસાદમાં નાખે હું કે તાડપત્રી જેવું, તોય પણ એમ એને મોજ આવે. અને એવું ન મળે, માનો ઢગલો પડ્યો છે ને ધોત્યું ફાટી ગયું ને કીધું જાઓ તમે લઈ આવો ધોત્યું, એમ જ ગોતી લો ને, તો ગોતે, પણ એમ ગોતતા ગોતતા જો વિષયનો અભાવ હોય, દેહનો અનાદર હોય, તો એમાંથી જાડામાં જાડું કયું છે એ ગોતે, અને જો એમ ન હોય તો પાતળામાં પાતળું કહ્યું છે એ ગોતે, આછામાં આછું કહ્યું છે એ ગોતે. અને શેરડીનો હાઠાવન જેમ ગોતો ને આવ્યું હોય તો એમાં જાડામ જાડો ગોતે નહીં, ગળામાં ગળ્યો નહીં. સારું, અમે તમને બધાને વેચી દઈએ છીએ, તમને ગોતવાનો ચાન્સ નથી આપતા, નહીં તો પૂછડિયા બધા પડ્યા રે. મહારાજ કે જાડા જેવા તેવા લુગડા પહેરતો એમાં જે આનંદ આવે, એ આછા પાતળા લુગડા પહેરવામાં આનંદ આવે. અને એ પણ રાગ છે, ઓ આછું વસ્ત્ર પહેરવું એ પણ એક રાગ છે. એમાં ત્યાગી માટે મહારાજની આજ્ઞા તમને ખબર. મહારાજ કે આ ક્યુ કહેવાય, માજરપાટ કહેવાય ને, માજરપાટ કહેવાય ને, હા, એટલું માજરપાટનું વસ્ત્ર મહારાજ કે લેવું અને પછી એને કલરમાં નહીં બોળવાનું. આ ધૂળમાં રેંગેલા હોય, જેમાં રેંગેલા હોય ધૂળમાં, આરામ પરામ ધૂળ નીકળે. એ ધૂળ પહેલાં પાણી પલાળી દેવાયની બે કલાક અગાઉ, એટલે પછી પલળી જાય, પછી સફેદ વસ્ત્રને એમાં અંદર બોળી દેવાનું, અને બોળીને પછી આને રંગવાનું આવે. તે તમને ખબર, હાવ એવું જ હોય, નવે નવું તમે કાઢો ને તે 15 મહિનો 2 મહિનાથી તાડપત્રી જેવું જ રહે, કે શરીરને અડે નહીં, મળો આઘું આઘું જ રહે, શરીરને ન અડે ને એને પાણી ન અડે. તમે ધોવા જાઓ મળું કોઈ રીતે પલળે નહીં, પાણી પછી ફાટો અડી નાઘવી જાય, ફાટો અડી નાઘવી જાય એના મનમાં, પાણીના મનમાં થાય અહીં ભટકાવું તો ભૂકા નીકળી જાય એમ, એવું હોય. પણ ધીમે ધીમે કરતા કૂણું પડે આમ. આમ તો જો કે આપણા જીવનમાં એવું જ હોય, સમજણું, શરૂઆતમાં જીવાત્માનું અંગ પણ અહંકાર યુક્ત હોય, સમજણું, કરક બરડ જેવું હોય, લાકડા જેવું. પણ ધીમે ધીમે જેમ જેમ સત્સંગ કરતો જાય અને સત્સંગમાં હા પડતી જાય, તેમ તેમ જીવન પણ સરળ થતું જાય, પછી તો દાસનો દાસ બની જાય. મહારાજ કે જેવું તેવું જાડું લુગડું પહેરતો જે આનંદ હોય, એવું ઝીણા લુગડામાં આનંદ ન આવે એમ. તેમાં મૂળગો મૂંજાય, તેમાં સારી પથારી હોય અથવા કોઈક માન દે ઇત્યાદિ જે જે સારા પદાર્થનો યોગ થાય ત્યારે તેમાં તેનું મન મૂંજાય, પણ તેમાં કોઈ રીતે આનંદ પામે જ નહીં, ત્યારે તેને એમ જાણીએ જે એને વિષયની વિશે અભાવ છે. મહારાજ કે સારી પથારી હોય અથવા કોઈક માન દે ઇત્યાદિ જે સારા પદાર્થનો યોગ થાય ત્યારે તેનું મન મૂંજાય. સારી પથારી આવે ને તો મન મૂંજાઈ જાય, બોલો, સારો ઉતારો આપે ને તો મન મૂંઝાઈ જાય. ઓહો સ્વામી, ક્યાંથી બિલ્ડિંગમાં ઉતારો આપ્યો, હેરાન થઈ ગયા સ્વામી, આપણા પર દયા કરીને અહીંયા આ ઢેફામાં ઉતારો એનો આપ્યો, એમ મન મૂંઝાય ને. હે, અરે અરે અરે, શેટી ને એના પર ડનલોપ, એના પર આપણે હોવાની દિશા, ઢેફામાં આપણે ભાગ નહીં તો ભગવાનને કેટલાય ભક્તો જ્યાં ફરે ત્યાં સુવાનો આપણને મોકો ન મળ્યો, એમ મન મૂંઝાય ને. મૂંઝાય છે ને, બોલતા કા નથી. મહારાજ કે જેવી તેવી પથારી જેમાં આનંદ હોય, એવી સારી પથારી મળે ત્યારે આનંદ મન મૂંઝાય. આ તો ભક્તો કેટલી હાઈ લેવલની બધી વાતો હોય છે, કલ્પના તો કરો કેટલી હાઈ લેવલની વાતો. મૂળગા સારા વિષયમાં મન મૂંઝાય એમ, પાંચ વિષયનો અભાવ છે એની નિશાની છે. મહારાજ કે મન મૂંઝાય, સારું પદાર્થ મળે ત્યારે મન મૂંઝાય, સારી પથારી મળે ત્યારે મન મૂંઝાય, અને મન મૂંઝાય ત્યારે મહારાજ કે સમજવું કે એને વિષયનો અભાવ છે. ભક્તો આ ત્રણ છે ને હજુ સરળ છે, હવે જે ચોથો ને એ બધાથી કઠિન છે. મહારાજ કે માન મળે ત્યારે મોળગો મનથી અંદરથી મૂંઝાય, બોલો, નતર ઉલ બધું સરળ. કનક તજો, કામિની તજો, તજો ધાતુકો સંગ તુલસી, લઘુ ભોજન કરે જે માન કે રંગ. બધા અંતઃશત્રુ એવા છે, મહાભયંકર છે. જીવાત્મા અંદરથી તો એ સમજે છે કે આ બધી વસ્તુ દૂષણરૂપ છે, પરંતુ અનાદિકાળથી ઢાળ પડી ગયેલો છે, એટલે ઇન્દ્રિય અંતકરણને રાગ લાગી ગયો છે. મન છે ને, એ માણસ મરે તો ભેળું જાય છે, મન છે એ માણસ મરે ત્યારે ભેળું જાય છે. એટલે મન ભેળું થાય એટલે સર્જન કરે છે પાછું, એટલે અનાદિકાળથી જીવાત્માને વિષયનો ઢાળ પડેલો છે, એટલે જીવાત્માને ન ગમે તોય પણ મન એ બાજુ કસડી જાય છે, એટલે આ બધી વસ્તુ કરતા ઓપોઝિટ પોઝિશન નિર્માણ થાય છે. જો સારું સારું ખાતો ને જેવું તેવું ખાવાનું આવે તો મન મૂંઝાઈ જાય, સારા સારા કપડાં વસ્ત્ર પહેરતો હોય અને નબળું પહેરવું પડે તો મન મૂંઝાઈ જાય, સુંદર પથારી કરીને સૂતો હોય આમ મસ્તમાં અને એમાં જો જેવીથી પથારી મળે તો મન મૂંઝાઈ જાય, જ્યાં જાય ત્યાં માન મળતું હોય, અને કોઈ જગ્યાએ લગારેક અપમાન થાય તો મન મૂંઝાઈ જાય. આમ અનાદિકાળના અભ્યાસને કારણે થઈ ગયેલું છે. પણ ભગવાનનો ભગત દાખલો કરે, ભગવાનને પ્રાર્થના કરે, કૃપાનાથ જોજો આમાંથી મારે બહાર નીકળવું છે. માલિક અનંત જન્મ સુધી સારા સારા સ્વાદને ભોગવ્યા છે, સારી સારી પથારીઓ કરીને સૂતા છીએ, સારા સારા વસ્ત્ર આભૂષણને ધારણ કર્યા છે, બહુ જગતમાં માન મળ્યું, પરંતુ કૃપાનાથ છેલ્લે બધું ફેલ છે. માટે કૃપા કરજો, મને સનાતન વસ્તુમાં જ પ્રીતિ થાય, અને જે છોડવા યોગ્ય વસ્તુ છે એને છોડી શકે એ ભગવાનને પ્રાર્થના કરી ભક્તો, કારણ તો જ આ કક્ષા પ્રાપ્ત થાય અને પોતાનો સામે સમ્યક દાખલો હોવો જોઈએ. એનો મતલબ એવો થયો કે મનને ન ગમે તોય પણ સારું ન આપવું ખાવાનું. અર્થ એવો થાય, મનને ન ગમે પ્રારંભ કાળમાં તોય પણ એને સારું સારું ખારું ખાવાનું આપવાનું નહીં, મનને ન ગમે તોય પણ અતિ રજોગુણી. તેથી આપણે કીધું હતું ને કે હરિભગતને શ્વેત વસ્ત્ર ધોવા જોઈએ. શ્વેત વસ્ત્ર એ સત્વગુણની નિશાની છે. એટલે હવે આ કોઈને આપીએ નહીં દેતા તમે, તારે આ ભલે પૂરા કરી નાખો, પણ પછી નક્કી કરજો કે હવે તો વ્હાઈટ ટુ વ્હાઈટ. તમે તારે એક બે જોડી જરા ખરખા કરી રાખવા, પેન્ટ શર્ટ જેવું કરી રાખવું સરખું, જરા ક્યાંક લગ્ન પ્રસંગ તમારે આવવું પડે ને, એટલે સગા સંબંધી જ્ઞાન જરાક શરમ આવતી હોય જરા ખરખા કરજો. બાકી તો તમે એ તો આપણે માનીએ છીએ કે આના મનમાં એમ થાય હું આ કપડાં પહેરી ગયો, એને ક્યાં ટાઈમ હતો તારી સામું જોવાનું. ભાઈ તું તો જોઈએ રાખજો, સામે ઘડીક પેન્ટ સામે જોવે, ઘડીક શર્ટ સામે જોવે, ઘડીક કોલર સામે જોવે, બીજા કોને ટાઈમ છે? તમે કોઈના કોલર સામે જોયું? હે, તમે કોઈના કપડાં સામે નથી જોતા, તમારા કપડાં સામે કોણ જોવાનું કહો? એટલે એ તો પોતાની માન્યતા છે, પોતાની માન્યતા છે કે મને આમ થાય તેમ થાય. એના કરતા મારે અમારું બધું બહુ સારું ગોઠવી દીધું. કહો મારે શું ગોઠવ્યું ખબર? બે ધોત્યા, ત્રીજું ધોતું જ નહીં. એટલે અમારે માટે તમારે કેવું હોય, દિવાળી આવે ને ત્યારે પહેરે શું કહેવાય, કેવા રાખી મૂક્યા કહેવાય? થાપણ ના, એમ લ્યો તમારે તો થાપણ હોય. અમારે તો થાપણ બાપણ જ નામ નહીં, દિવાળીના દિવસે એ પહેરવું, હોળીના દિવસે એ જ પહેરવાના. કહો બેસતા વર્ષના દિવસે એ જ, બે જ હોય, ત્રીજું હોય જ નહીં. તો મહારાજ કેવી સરસ દયા અમારા ઉપર, કેટલી મોટી કૃપા કરી સાધુ પર જે મહારાજ કૃપા કરી, એની તો વાત જ જવા દો. સ્વામી આ તમને લખ્યું, એકવાર મહારાજ એક ગામડાની અંદર સંતોન બધા ગયેલા, એમાં મહારાજને ભક્તો પરાણી ગામમાં રોકી રાખ્યા, અને સંતોન મહારાજ કે તમે આગળ જાઓ, ભિક્ષાવૃત્તિ કરી નસોની વ્યવસ્થા કરો, અમે આવીએ છીએ જમી કાઢવીને. એમાં સંતો બધા ગયા અને ગામમાંથી ભિક્ષાવૃત્તિ કરી લોટ મળ્યો, તો પછી લોટની બાટીઓ બનાવી. બાટી એટલે શું? કઠણ લોટ રાખે બાજરાનો, અને પછી દેવતા કરે એમ ખોરો કરે એમ બાફી નાખે, અંદર દાટી દે, અને એમાં બફાઈ જાય, એને કહેવાય બાટી. બાટી બીજું કશું હોય નહીં. એ બાટીઓ કરી અને સંતો પછી જમ્યા, અને જમીને કથા વાર્તા કરતા ત્યાં મહારાજ આવ્યા. મહારાજ સંતોને કીધું, સંતો જમ્યા? તો કે હા મહારાજ જમ્યા. મહારાજ કે અમારે હાટું કઈ રાખ્યો પ્રસાદ? તો કે હા મારે રાખ્યો છે. એમ કહી સ્વામી કે જાડવા ઉપર બે બાટી ટીંગાડી રાખી હતી ગૌણમાં મૂકીને, એ છોડીને મહારાજને આપી. પછી મહારાજ જમ્યા, જમતા જમતા કે આ હા હા, સુખ માત્ર તો સાધુને આપ્યું છે. કે શું કીધું? સુખ માત્ર તો સાધુને આપ્યું છે. કારણ કે નહીં પાટિયો જોયો, નહીં તેલ જોયું, નહીં ઘી જોયું, નહીં રાય જોઈ, નહીં અને ધાણાજીરું જોયું, નહીં લવિંગ જોયા, નહીં તજ જોયા. અને ભક્તો આ માર્ગનું અનુસંધાન ન રહે ને તો સાધુને ધીમે ધીમે કરતા ફરવા માંડે. પછી તજ લવિંગ વિનાનું શાક ભાવે નહીં, તજ લવિંગ વિનાની દાળ ભાવે નહીં. માનો સમય ઉત્સવ હોય અને ત્યારે ઘણા બધા સંતો ભક્ત બીજા પણ આવવાનો હોય, ત્યારે જરાક વ્યવસ્થિત કરે સમજો, ત્યારે હરખું કરે. પણ એ ખબર હોય છે કે આટલા પ્રસંગ પૂરતી વાત છે, આ પ્રસંગ પૂરો થાય એટલે બધું પૂરું થઈ જવું પડે, નહીતર તો પ્રસંગ પૂરો થાય ને તજ લવિંગ તો ચાલુ ને ચાલુ રહે. અને પછી તો મનમાં એમ થાય કે માળું આમ દાળમાં જરા ખમણેલું ટોપરું નાખ્યું તો દાળ સરસ લાગે છે, અને પછી ટોપરાવીને દાળ ભાવે નહીં, ગમે નહીં. જો અનુસંધાન ન રહે તો આ પોઝિશન નિર્માણ થઈ જાય. એટલે સતત અનુસંધાન ભગવાનના ભક્તને રહેવું જોઈએ કે આ વિષયમાંથી મારે પાછું વળવાનું છે, વિષયમાં કોઈ જગ્યાએ માલ નથી, એ મારા જ કહેને અનુસંધાન હોવું જોઈએ. અનુસંધાન વાળો જ વ્યક્તિ સુખ્યો થાય, નહીં તો દુખ્યો થઈ જાય. એટલે સાધુને મારા સુખ માત્ર આપ્યું છે, બોલો બે ધોત્ય આપ્યા, એટલે ઝંઝટ જ નહીં, થાપણાનું કહો, ગમેનું કહો, લો. એટલે તમારે અનુસંધાન તો રાખ્યું જ જોઈએ. થાપણે તમે હાટે થાપણે બે જોડી રાખજો, એ પણ વ્હાઈટ ટુ વ્હાઈટ જો. હા, ભલા માણસો કોકના ઘેરે લગ્ન પ્રસંગે જઈને વ્હાઈટ ટુ વ્હાઈટ પહેરે તો ઉલટા ને શુકન થાય, તમે કાળું પહેરીને જાઓ તે ના જગતમાં કોણ જાણે કોણ વિધિ લઈ આવ્યું છે, તો કોટ કાળો જ પહેરે લગ્નમાં બોલો, ને તો કાળું તો અપશુકન નિશાની છે કે નહીં, તો લગ્નમાં કોટ જ કાળો હોય, પછી કેમ આળું સેટિંગ કેમ નહીં થતું, પણ તું અપસેટમાં જ આગળ આવી દો તો એટલે પછી સેટિંગ કે જ થાય કોજી, એટલે જેટલા શિવડાવે એટલા પૂરા કરજો, પણ પછી કેવા પહેરવાના છો, વ્હાઈટ ટુ સાચું હા સાચું હું છે આંગળી કરો તો કરો કરો હાલો કેટલા નિકી કરો છો, એટલે ઘણા બધા નીકળ્યા હો, અને કરવો જ પડશે ને ફેરફાર, કહો ફેરફાર કર્યા વિના ક્યાંથી સેટિંગ થાય, મારા સુધી પહોંચવું છે એટલે બધું કરવું જ રહ્યું. પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ એ પંચ વિષયનો અભાવ કેમ થાય, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું મહાત્મ્ય છે, તે પછી આત્મનિષ્ઠા અને વૈરાગ્ય છે, પહેલો તો ભગવાનનો મહિમા, મહિમા સમજાય ને પછી જ એને પામવાનું તાન જાગે, અને ભગવાનને પામવાનું તાન જાગે ત્યારે વચ્ચે આવતી બધી વસ્તુ હટી જાય, તાન જાગ્યું હોય તો. તમે દાખલા તરીકે ઘેરેથી સરદાર આવવા માટે નીકળ્યા અને નક્કી ગાંઠ વાળે તે મારે સરદારમાં શિબિરમાં જવું જ છે, અને માનો તમે બસમાં બેઠા, બસમાં બેઠા અને પછી ત્યાંથી બીજા ગામ ગયા, ને આ તમારા સગા સંબંધી બસ ઊભી રહે ને બારે તમને જોઈ ગયા અને બૂમ મારે એલા 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 એક દિવસ રોકાતા જાઓ, મહેમાન થઈ જાઓ મહેમાન થઈ જાઓ, પણ તમે લિંગટ ગાંઠ વાળી તો હેઠા ઉતરો નહીં, લિંગટ ગાંઠ ન હોય તો મનમાં થાય સારું તો પછી બે દાડા અહીં રોકાતા જઈએ, થાય કે ન થાય, હે કેમ, તો કે ચોક્કસ ઠેરાવ નથી મહારાજ, કે મહિમા જયારે યથાર્થ સમજાય ત્યારે ઠેરાવ ફાઇનલ થાય છે, અને ફાઇનલ ઠેરાવ થાય ને પછી સરખું થાય છે. કાલે કરીભગત મને સુરતમાં કહેતા, મને કહે સ્વામી પૂરેપૂરી શિબિર ભરવી છે કે, અને કાલે આવ્યા બોલો, મેં કીધું ભગત તમને શિબિર તો યાદ છે ને, તમે સારું થયું એક દી વહેલા આવ્યા, જો એક દી મોડા આવ્યા હોત તો કદાચ થાંભલા દેખાતા, કાપડ ઉતરી જ ગયું હોત. મેં કેમ આમ થયું, મને કે સ્વામી નક્કી જ કર્યું હતું કે સીધા સરદાર જાય ને આપણે સીધી આખી શિબિર ભરવી, પણ મનમાં વળી ઘરવાળા બધા કે આપણે એક દાડો ઘેર રહી આવી, એક દાડો ઘેર રહી અને પછી સરદાર જાહું કે, એમાં ઘેરે ગયા પછી બાપાએ આવવા દીધા નહીં, ઓલું કામ છે ને ઓલું કામ છે ઓલું કામ, એટલા કામ કાઢ્યા અને પાછા કે બેનને ને તાર જવાનું છે કે આ વસ્તુ લઈ જવાની છે, વળી બેનને મોકલ્યા, બે દી બેને રોક્યા, એમાં શિબિર રહી ગઈ લો, પણ એમાં ઠેરાવમાં થોડોક ફેર હતો, જો મજબૂત ઠેરાવ હોત તો સીધા સુરતથી બેઠા તે ક્યાં ઉતરત, સરદાર ઉતરત, આ તે અહીં જો પાકો ઠેરાવ કરશું ને તો પછી છેક સુધી કામ લાગશે, ઠેરાવ કરવાની જેની પ્રકૃતિ છે ને એને બધે કામ લાગશે, મજબૂત જેના મનનો નિર્ણય છે ને બધે કામ લાગશે, ને તો અહીંયા કેમ થઈ ગયું, જાઉં તું સરદાર સીધાની ઘેરે ગયા, એમ જો ઠેરાવ પાકો નહીં તો મહારાજ તો એના વિરુદ્ધ પ્રમાણે તેડવા આવશે, પ્લેનમાં બેહાર છે, અને પાકો ઠેરાવશે ને તો અહીંથી ઉઠાઈને સીધા અક્ષરધામમાં મૂકશે, અને જો ઠેરાવમાં ફેરે છે તો પ્લેનમાં જ બેહાર છે, પણ વચ્ચે કાંક ઉતારી દેહે, માટે વચ્ચે ન ઉતરી જાઉં તો અત્યારથી નક્કી કરવું, મનને મજબૂત કરી દેવું એમ. એટલે મહારાજ કે પહેલાં તો મહાત્મા જોઈએ પછી આત્મનિષ્ઠા જોઈએ, વાળી પાછી આત્મનિષ્ઠા લઈ આવ્યા, મહારાજ કે દેહને પોતાનું રૂપ માને તો કોઈ દી આ પોઝિશન નિર્માણ ન થાય ને પંચ વિષયનો અભાવ થાય, પંચ વિષયનો જેને અભાવ કરો ને દેહ હું નથી આ તો ભક્તો ગાંઠ વાળવી જ પડશે, દેહ હું નથી, દેહનું સુખ એ મારું સુખ નથી, દેહનો આનંદ એ મારો આનંદ છે જ નહીં, આ તો ખોટી ખોટી ભ્રમણા મને થઈ ગઈ છે, અને દેહ ટળે ને તો બાકીનું બધું ટળી જાય, પછી સારું ખાવાનું પીવાનું હોવાનું બેહવાનું, કોઈ બોલાવે ન બોલાવે, કોઈ માન કરે અપમાન કરે, બધું મગજમાં બહાર, એક ખાલી દેહ હું નથી, દેહ હું નથી એટલું થઈ જાય તો, પણ દેહ હું દેહ છું એ કોઈ રીતે ટળતું નથી, ગમે એટલો પ્રયાસ કરે તો ટળતું નથી, જેથી ટળી જાય તેથી કામ થઈ જાય. મહારાજનો દ્રષ્ટાંત લખ્યું સ્વામી વાતોમાં, પેલા હરિજનના છોકરાને બોલાવીને કીધું, અય છોકરા કઈ જ્ઞાતિ છો, તો ભણાવવા હું તો ઢેઠ છું કે, મહારાજ કે હતા હે ઢેઠ, તે દાડે ઢેઠ શબ્દ બોલાતો હતો, એ અર્થમાં આપણે બોલીએ, આજના અર્થમાં નથી બોલતા, નહીં તો આપણને કેસ થઈ જાય પાછો. મહારાજ કે એલા એવું નથી, આત્મા તો બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, વૈશ નથી, કે શુદ્ર નથી, ઢેઢ નથી, ભંગી નથી, કાંઈ નથી, આત્મા તો બ્રહ્મ છે, માટે બોલ દસ વાર, હું આત્મા છું આત્મા છું આત્મા, દહ ફેરી બોલો. પછી મારે કે બોલતો હું છો, તો ભણો આપ ઢેઢ છું કે, મારે કેલા નથી તું, સો વાર બોલાયું મારે કે બોલ હું આત્મા છું, આત્મા છું, સો વાર બોલ્યો પછી મારે કે બોલ હવે હું છો, તો મારે ભણો આપ ઢેઢ છું. મારે કે જીવની દિશા દો, અને અંદરથી ઢેઢપણું તો ગયું જ નહીં. એમ ભક્તો, આપણને હજી દેહમાંથી પ્રીતિ તૂટતી નથી એટલે અનેકવિધ દુઃખનું કારણ દેહ બની જાય છે. માટે આત્મનિષ્ઠા ભગવાનના ભક્તને દ્રઢ કરવી. ત્રીજો વૈરાગ, દેહમાંથી પ્રીતિ તૂટે પરંતુ પદાર્થ વૈરાગને અને અહંકારને થોડોક સંબંધ છે. વૈરાગ વધે અહંકાર ટળે, અને વૈરાગ ઉતરે અહંકાર વધે. યાદ રાખજો, વૈરાગને અહંકારને તોડી શકે એવું કોઈ જો માધ્યમ તો વૈરાગ એક જ છે. વૈરાગ એક જ એવો છે અહંકારને તોડી નાખે. વૈરાગ ને અહંકાર પલ્લાની બે પાસા છે, પલ્લાના બે પાસા છે. કારણ કે ને તો આત્મનિષ્ઠા જ્યારે શબ્દ મૂક્યો ને ત્યારે લગભગ બધું ટળી જાય, દેહનો ભાવ ટળી જાય, પરંતુ અંદર અહંકાર રહી જાય. અને એ જે જે કરે, જે જે સાધન કરે, એ હકીકત સાધન કર્યા પછી પણ એની પોઝિશન એવી નિર્માણ થાય, એથી કરીને પોતાની જાતને વધારે શ્રેષ્ઠ માનતો જાય. પરંતુ એમાં જો વૈરાગ પ્રગટ થાય તો વૈરાગ તો નામ માત્રનો નાશ કરી નાખે, નામ માત્રનો નાશ કરે. જેથી કરીને પોઝિશન શું નિર્માણ થાય, તો પોઝિશન એ નિર્માણ થાય કે દેહ તો ટળી જાય પણ દેહને લાગતું બધું પદાર્થની અંદરથી એની પ્રીતિ ટળી જાય છે. મહારાજ કે વૈરાગ્ય કરીને વિષયની આશક્તિ માત્ર ટળી જાય, એવો અહંકાર પણ ટળી જાય, માન પણ ટળી જાય. તેમ આત્મહત્ય શું, તો જે ભગવાનની બીકે કરીને, પેલા વજનમાં તો વધારે ટાઈમ લેવાઈ ગયો, વજરાક હજી તો 17 પછી 18મું છે બાકી, અને પછી તમારે ઘેરે બધા વાટ જોવે છે ને, થોડું અમારે જેવું છાવ, તમારી ચિંતા કરવી પડે ને અમારે, કે તમે આટલા દિવસ દયા કરીને રોકાણા અને આજ પછી ટાઈમે તમને છૂટા ન કરીએ તો ઉપાયથી થાય ને કે નહીં વાંધો આવે 1 વાગ્યા સુધી, એમ શું વાત છે, તો હાકી રાખીએ આપણે. તે મહાત્મા તે શું, તો જે ભગવાનની બીકે કરીને ઇન્દ્ર વર્ષે છે, સૂર્ય અગ્નિ ચંદ્રમાં પ્રકાશ કરે છે, પૃથ્વી સૂર્યને ધારી રહી છે, સમુદ્ર મર્યાદા નથી લોપતો, ઔષધિઓ ઋતુને પામીને ફળે છે, અને જે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને કરે છે, અને જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે, એવી રીતે જે ભગવાનની મોટપને સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ છે તે બંધન કરે. ભગવાન આવડા મોટા છે, બધા એના માલિક છે, બધું એના વતે થાય છે. આવો મહિમા સમજે જગતનું કયું પદાર્થ છે ને બંધન કરી શકે. માને બંધન થાય છે ત્યાં સુધી હજુ એની સમજણમાં કાંઈક ફેર છે. તે કામ ક્રોધ લોભ માન ઈર્ષ્યા સ્વાદ સૂક્ષ્મ વસ્ત્ર ધન સ્ત્રી તથા જે પંચ વિષય સંબંધી પદાર્થ, એને કોઈ બંધન કરી શકે નહીં. કોઈ પદાર્થ બંધન ન કરી શકે. બોલો, પંચ વિષયમાંથી કોઈની તાકાત નથી. એ કામે કરીને વિભ્રાંત ન બને, ક્રોધે કરીને વિભ્રાંત ન બને, લોભ માન ઈર્ષાએ કરીને વિભ્રાંત ન બને, સ્વાદે કરીને વિભ્રાંત ન બને, સૂક્ષ્મ સારું વસ્ત્ર મળે વિભ્રાંત ન બને, વસ્ત્ર ધન સ્ત્રી કોઈમાં પણ એનું ચિત્ત વિભ્રાંત બને નહીં, અને કોઈ પદાર્થ બંધન ન કરે. કાજે એણે તો શરીરનું પરિમાણ કરી રાખ્યું છે, જે ભગવાન તે આવા છે ને આવો, એ ભગવાનના ભજન સ્મરણ કથા વાર્તા વિશે માલ છે, અને અક્ષર તે આવો છે ને આવું, એ અક્ષર સંબંધી સુખ છે, તથા ગોલોક વૈકુંઠ સિદ્ધિપ સંબંધી સુખ તે આવું છે, તથા પ્રકૃતિ પુરુષ સંબંધી સુખ તે આવું છે, તથા બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે, ને સ્વર્ગનું સુખ તે આવું છે, તથા રાજ્યાદિકનું સુખ તે આવું છે. એવી રીતે સર્વના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને જે ભગવાનને વિશે જોડાણો હોય તેને એવો કયો પદાર્થ છે તે ભગવાનના ચરણમાંથી પાડે, એક એકના સુખનું પ્રમાણ કરી રાખે. એક એકનું સ્વર્ગનું સુખ આવું છે, સત્યલોકનું આવું છે, વિરાટનું આવું છે, પ્રધાનનું આવું છે, પ્રકૃતિ પુરુષનું આવું છે, ગોલોક વૈકુંઠ લોકનું સુખ તે આવું છે, અક્ષરનું સુખ તે આવું છે, અને પુરુષોત્તમનું સુખ તે આવું છે. જેનું કોઈ વસ્તુ ખરીદવા જાઓ અને એક જ કેટેગરીની એક જ સરખી વસ્તુ પણ અલગ અલગ કંપનીની વસ્તુ હોય એટલે આપણે નથી પૂછતા આની ગેરંટી કેટલી, આની કેટલી, આની કેટલી, આના શું ભાવ, તો કે 800 રૂપિયા નંગ, આના તો કે 400, એટલો કેમ ફેર? તરત પ્રશ્ન કરે ને તો પેલો કે ભાઈ જો આમાં ગેરંટી છે, આમાં ગેરંટી કાંઈ નહીં. એમાં જે તારતમ્યતા છે, એ તારતમ્યતાને આધારે પછી વ્યક્તિ વસ્તુને એક્સેપ્ટ કરે, સ્વીકારે છે. એમ આમાં પણ તારતમ્યતા સુખની રહેલી છે. તારતમ્યતાના આધારે પછી વિચાર કરવો જોઈએ કે બધાએ સુખ તો બરાબર છે, અક્ષરનું સુખ પણ અગાધ છે, પણ એના કરતા પુરુષોત્તમ નારાયણનું સુખ તો અનંત ગણું છે. એ વિચાર કરી ડાયો મુમુક્ષ ભગવાનને વિશે જ જોડાય, ભગવાનના આચરણને વિશે પોતાની મનની વૃત્તિને જોડે. પછી એવો જે ભગવાનનો ભક્ત છે ને, આ જગતનું કોઈ પદાર્થ એવું છે જે બંધન કરી શકે અને ભગવાનના ચરણારવિંદથી પાડે? કોઈ ન પાડે. જેમ પારસમણી હોય તે કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું તે સોનું પાછું પારસમણીનું કર્યું પણ લોઢું થાય નહીં, તેમ એવું જેણે ભગવાનનું મહાત્મા જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનના ચરણારવિંદ થકી પડે નહીં, તો શું બીજે પદાર્થ કરીને એ પડે ન પડે? આવો મહિમા સમજાણો, પછી ભગવાનનો પાડ્યો પણ પડે નહીં. ભગવાનનો પાડ્યો ન પડે એટલે ભગવાન એમ કે તું સત્સંગ છોડીને જતો રહે એમ તો ન જાય એમ, એવો અર્થ કરશું? ભગવાનનો પાડ્યો પણ પડે નહીં, ભગવાનનો પાડ્યો પડે નહીં. એટલે મને એવું લાગે છે કે મહારાજ ભક્તની કસોટી વજીબાઈની કેવી રીતે, એવું ગમે તેવું માનસિક ચરિત્ર કરે, ગમે તેવું માનસિક ચરિત્ર કરે, અને ભગવાન સ્વયં એમ કે અમે ભગવાન નથી, અમે તો ભગત છીએ, તું અમને ક્યાં ચોટ્યો, અને અમને આમને વળગી રહે તો જમપુરી જાય છે, ભલે અમારે અમને વજવાનો હોય, અમે તો કાંઈ નથી, અમે તો ના દાસ એના કિંકર છીએ. આવા શબ્દોનું ભગવાન પ્રયોજન કરે, આવા શબ્દોનો પ્રયોગ કરે તોય પણ એના મનમાં સંકલ્પ ન થાય, તમે ગમે તે કહો પણ મને ખબર પડી ગઈ છે કે તમે તો ભગવાન જ છો, અને સંકલ્પ ન ઉઠે ત્યારે કહેવાય ભગવાનનો પાડ્યો પણ પડ્યો નહીં. નતર તો કેવું જીવની દિશા તમે જોવો ને, ઘણી ફેરી હરિભગત હોય અને પછી હરિભગત મટી જાય, કેમ? તો કે એનો કોકનો સંગ થઈ ગયો, અને કોઈ કે એમ કીધું કે સ્વામિનારાયણ ભગવાન છે ને હું ખાતરી, કોઈ જગ્યાએ એનું તો પ્રમાણ નથી, આમને દીકડું પૂછડું બે પાંચ વાતો કરી તે કંઠી કાઢી બહાર. હવે સામાન્ય માણસ વાત કરે ને કંઠી જો નીકળી જાય તો પછી બીજી તો વાત જ ક્યાં કરવાની, પણ જે ભગવાનનો પાડ્યો ન પડે, ભગવાન સ્વયં માનુષિક ચરિત્ર કરે, ક્યારેક ભાગે, ક્યારેક રડે, ક્યારેક બીમાર થઈ જાય, એવી એવી લીલાઓ કરે, કોઈ રીતે હાજા થાય નહીં, અને ગમે ઔષધિ લે તરત ઉલટી થઈને બહાર નીકળી જાય, આવા આવા ચરિત્ર કરે તોય પણ મનમાં સંકલ્પ ઉઠે નહીં. માનો કોઈ બીમાર હોય અને ત્યારે ભગવાન કરીને એમ કે આ બીમાર થયો છે, હાજો થતો નથી, બહુ દુઃખ થયું, બહુ ઉપાધિ થઈ પડી છે, ભગવાન હામે બેઠા હોય અને પાછા પોતે ઔષધિ પહેલાની કીધું ઔષધિ લે કદાચ સારું થઈ જાય, તો એને તો સારું ન થાય, આવા આવા ચરિત્રો કરે તેમ છતાંય પણ એને સંશય ન થાય, ત્યારે સમજવું એને ભગવાન સ્વરૂપનો યથાર્થ મહિમા સમજાણો છે. અને મહારાજ કે એવો જે મહિમા વાળો છે એને જગતનું કોઈ પદાર્થ મોક્ષમાંથી પાડી શકે નહીં. જો ને ઘટના ઘટી છે, રામાયણ મંથ લખી લક્ષ્મણજી ઘાયલ થયા અને પછી ભગવાન રામચંદ્રજીના ખોળામાં માથું નાખી ઘાયલ અસ્તમ સૂતા હોય અને રામચંદ્રજી ભગવાનની આંખીઓમાંથી આહુડેની ધારાઓ થતી, બોલો, અને એમ કે લખન જો બેઠા નહીં થાય તો હું પણ મોતનો સ્વીકાર કરી લઈશ, મારે ત્યાં જઈને ઉર્મિલાને શું જવાબ આપવો, સુમિત્રાને મારે અયોધ્યામાં જઈને શું જવાબ આપવો, મને પૂછશે સુમિત્રાજી મારો લખન ક્યાં, ઉર્મિલાજી પૂછશે તો નહીં પરંતુ મારી સામે ખાલી જોશે, એની આંખ મને પ્રશ્ન કરશે મારો લખન ક્યાં, તે દાડો હું જવાબ આપીશ. માટે હનુમાનજી તમે જલ્દી જાઓ અને સૂરજ આથમે, સૂરજ ઉગે પહેલા તમે ઔષધિ લઈ આવો, જો તમે નહીં લાવો અને લાવો મોડા પડશો તો હું પણ એની પાછળ જુરી જુરીને દેહ છોડી દઈશ. ત્યારે મનમાં એમ થાય કે એ તો ભગવાન જ છે, એ તો નાટક બધું કરે છે, તો સાચો ને, તો ત્યારે ડગમગી જવાય. અરે એ વાત અયોધ્યામાં સાંભળીને તો અયોધ્યામાં બધા પોકે પોકે મીડ્યા ધરવા, બોલો, ત્યારે હનુમાનજી પેલા ઔષધિ લઈને જતા હતા અને પ્રસિદ્ધ વાત છે ને, ભરતજીના મનમાંથી કોઈ રાક્ષસ જાતો લાગે છે અને બાણ માર્યું પૃથ્વી પર પટકાળ હનુમાનજી, રામ રામ કરતા, મનમાંથી તો ભગવાનનો ભગત લાગે છે, તમે કોણ છો ને શું છે ને બધું પૂછ્યું, હનુમાનજી બધી હકીકત કીધી, આવી રીતે લખન ઘાયલ થયા છે અને હું ઔષધિ લઈને જતો હતો પણ સૂરજ ઉગે એ પહેલા મારે પૂગવાનું હતું, હવે પોગાશે નહીં, અને હું જો નહીં પોગો તો લખનનું મૃત્યુ થાય, ત્યાં તો બધાએ પોક મૂકી, બોલો, કૌશલ્યાન સુમિત્રાન કઈ કઈ આખી અયોધ્યાની અંદર, એક તો દુઃખ હતું વિશેષ કરીને દુઃખ ઘેરાઈ ગયું, પણ ઉર્મિલાજી થોડે દૂર ઉભા ઉભા મરક મરક મોઢું મલકાવતા હતા,
કારણ કે પેલા બધા પૂછતા હતા કે લખન ઘાયલ છે, બીજા બધાનું કેમ છે? તો બીજા બધા તો ઘાયલ થાય છે, યુદ્ધ તો જબર ઘમસાણ બોલે છે, પરંતુ ઘાયલ થયેલા મધ્ય ભગવાન રાઘવ જાય છે અને ભગવાન રામચંદ્ર યુદ્ધના મેદાનમાં દ્રષ્ટિ નાખે ને તો મરેલા ઘાયલ થયેલા એવા બધા જ વાંદર દળ પાછા બેઠા થઈ જાય છે. એક લખનની પોઝિશન જ એવી છે કે લખન બેઠા થતા નથી. અને આ વસ્તુ સાંભળીને ઉર્મિલે જે મરક મરક મલકાતા હતા, હસતા હતા, હનુમાનજીની દ્રષ્ટિ ગઈ, બીજે ઓળખાણ પણ કરાવી કે આ લક્ષ્મણજીના ધર્મપત્ની છે, એનું નામ ઉર્મિલાજી છે, એને હસતા જોઈ અને હનુમાનજીના મનમાં થયું આ હું એમ આમ કેમ, એને પ્રશ્ન કર્યો, માતાજી માફ કરજો, આ તમારું સૌભાગ્ય ભૂસાવાની તૈયારીમાં જ્યારે છે અને એના શોકમાં બધા રડી રહ્યા છે અને તમને કેમ હસવું આવે છે, તમે કેમ મોઢું મલકાવો છો, એ વાત મને સમજાતી નથી. અને એ વખતે ઉર્મિલાજી બહુ સરસ જવાબ આપ્યો, લક્ષ્મણજી હનુમાનજી તમારી વાત ઉપર મને હસવું આવે છે, તમારી વાત ઉપર હસું છું. તમે એમ કીધું ઘાયલ થયેલા માણસો જ્યારે હોય, વાંદર દર હોય, એવા મેદાનમાં પડેલા હોય ને ત્યાં ભગવાન રાઘવ જાય છે, દ્રષ્ટિ નાખે છે, બધા જીવતા થઈ જાય છે. અને બીજી બાજુ એમ કહો છો કે મારા સૌભાગ્યનું મસ્તક ભગવાન રાઘવની ગોદમાં માથું છે ને સૂતા છે, ભગવાન રામની આંખોનો આહુડા એના ઉપર પડે છે, અને પાછા કહો છો એ ઘાયલ છે અને સૂર્ય ઉગે એ પેલા મૃત્યુ થશે, નથી લાગતું કે તમારી કઈ ભૂલ થતી હોય? હનુમાનજીના મનમાં એમ થયું કે આ તો મારે ગજબ થઈ, આ વાત તો મને નું સમજાય, ન તો હું ઔષધ લેવા ધક્કો ન ખાતે. વાત સમજાય? આવા આવા ભગવાન ચરિત્રો કરે તોય પણ સંશય ન થાય, ભગવાન તો ભગવાન છે મહારાજ, કે ત્યારે નિશ્ચય ખરો કહેવાય. બોલો, ઉર્મિલાજીને પૂર્ણ નિશ્ચય નિશાની બતાવી. હું બતાવ્યું ઉર્મિલાજીને જે નિશ્ચયનું જોર, એટલું બીજાને નહીં. બીજા બધાને શોખ થઈ ગયો, ઉર્મિલાજીને સંકલ્પ ઉઠ્યો નહીં. એટલે વાતમાં હાલૌકિક છે, મારે ત્યાં મારો પાડ્યો ન પડે, જેને યથાર્થ મહિમા સમજાણો હોય તે. અને એ ભગવાનને ભજતા હોય એવા જે સંત, તેનું પણ એ બહુ મહાત્મ્ય સમજે છે. એવા મોટા જે ભગવાન, તેના સાક્ષાત ઉપાસક એ સંત છે, માટે બહુ મોટા છે. સાક્ષાત ઉપાસક માને અનન્ય આશ્રયથી જોડાયેલા ભગવાનના સંત છે, માટે બહુ મોટા છે. જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા, પણ જો આવી રીતે ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો પોતાને કાંઈ ડાપણનું માન ન રહ્યું, ને ગોપીઓના ચરણની રજને પામવાની ઈચ્છા અને વૃક્ષ વેલીનો અવતાર માગ્યો. કેમ જે એવા મોટા ભગવાન, તેના માર્ગને વેદની શ્રુતિ ખોળે છે, તે ભગવાન વિશે એ ગોપીઓની પ્રીતિ અતિશય ભાળે, તેમ એવા ભગવાનના સંત હોય તેને આગળ માન કેમ રહે? ગોપીઓની પ્રીતિ ભગવાનમાં ભાળે તો ગોપીઓની પાસે માન રહ્યું નહીં. એમ જેને ભગવાનની સાથે પ્રીતિ છે, ભગવાનની સાથે જેનું જોડાણ છે, ભગવાનની સાથે અનન્ય જેને આશ્રયપણું છે, તો ભગવાનનો મહિમા જો સમજતા હોય તો એ ભગવાનના સંતો ભક્તો એનો મહિમા કેમ ન સમજે? સમજે જ. અને તેને કે નમાય કેમ નહીં, એને આગળ દાસ કેમ ન થવાય? તેને આગળ તો દાસાનું દાસ થઈને રહેવાય, અને પાંચ પાંચ ખાસડા મારે તો પણ ખમે, અને એમ સમજે છે મારા મોટા ભાગ થયા છે એવા સંતનો હું તિરસ્કાર સહું છું. બોલો, પાંચ પાંચ ખાસડા મારે તમને શું વિચારે? મારા મોટા ભાગ છે, આમનો હું તિરસ્કાર સહન કરું છું, નહીં તો પ્રારબ્ધવશ થઈને બાયડી છોકરાને તિરસ્કાર સહેવા પડત. આ તો ભગવાનના સંતનો તિરસ્કાર સહન કરવો પડે છે, પણ જો ન સહન કર્યો તો પ્રારબ્ધને વશ થઈને બાયડી છોકરાનો તિરસ્કાર સહન કરવો પડે. કહો, એ તો તમારે બધાને તો ભગવાનની કૃપાથી બધું સેટિંગવાળું છે, એટલે વાંધો નથી. બાકી અમુકને અપસેટ બિચારાને ભટકાઈ જાય, એ જ્યારે ફરિયાદ કરતા ને તો આપણને દઈ આવી જાય કે આ હા હા આ વિચારો કેટલો આત્મનિષ્ઠાવાળો છે કે આ પોઝિશનમાં જે આત્મહત્યા નથી કરતો, એવી પોઝિશન હોય. કહો, એક ભગત બિચારા કથા વાર્તાને બહુ રશિયા કથામાં આવે, પણ કથા 11 વાગ્યા સુધી હાલતી હોય ને તો 10:30 તો વ્યાજ જાય. મેં 2-4 ફેરી જોયું, એટલે એક ફેરી પૂછ્યું, મેં કીધું ભગત તમે કથામાં આવો છો, ટાઈમે આવી જાઓ છો, 10:30 વાગે તમે પાછ તરત જતા રહો, કથા અધૂરી મૂકીને ગમે એટલી રસાળ કથા ચાલતી હોય તોય તમે જતા રહો છો, તે તમારે અહીંથી સીધી જોબ છે કે બીજી? કેમ જતા રહો છો? કંપનીમાં સીધા જતા રહો છો? મને કે સ્વામી કીધા જેવી વાત નથી. કેમ? મેં કીધું હું કીધા જેવી વાત નથી. કોણ તમ તારે? પછી કે આમ તો સ્વામીને આગળ કેમ વાંધો નહીં. પછી બિચારે એની હૃદયની ઉર્મી ઠાલવી કે સ્વામી હાડા દસે મારે ફરિજાદ જવું જ પડે. મેં કીધું હું પણ કારણ હું કે સાચું કહું કે ઘરનું માથાનું મળ્યું છે કે અમે બે જ જણા છીએ કે આગળ પાછળ કોઈ છે નહીં, અને 10:30 વાગ્યા પછી જો ઘેરે જાઓ તો બાણું અંદરથી બંધ કરી દે, પછી ખોલે નહીં. ગમે એટલું ખોખડાવું તો એ ન ખોલે, ગમે એમ કરવું નહીં. બહુ ખોખડાવું તો આજુબાજુ બધા જાગી જાય, પણ એ ખોલે નહીં. પછી સ્વામી હવાર સુધી મારે લોબીમાં ગોદડું બોદડું કાંઈ ન હોય એમનું હુતું રહેવું પડે કે બહાર હોય રહેવું પડે. મેં કહ્યું ભલા મને એટલા બધા તમે દબાઈ ગયા? મને કે શું કરીએ કે એ કે જરાક હું કડક થાવ ને તો કાંઈ બીજું જરાક કહેવા જાઓ ને તો રાડે રાડ બોલાવ, મને મારી મને મારી. તે આજુબાજુ બધા ભેળા થાય કે મારે મોઢું હું દેખાડું જગતને કે. એટલે મારી દિશા કે આવી થઈ, થારું તમારી કોઈ નથી. ભગવાનને પ્રાર્થના કરી ભગવાન એવી તમારી દિશા થવા ન દે. આ શિબિરનું ફળ આપણે મૂકીએ, મૂકવું છે એમાં શિબિરનું ફળ તો મહારાજમાં પ્રેમ થાય. જગતમાં ગમે એટલું દુઃખ થાય, માન અપમાન થાય તો સહન કરીને ભગવાનને પામવાનો. મહારાજ કે જો મહિમા સમજે તો એના મનમાં એમ થાય કે ઓહો મારા મોટા ભાગ્ય છે કે સંતનું અપમાન સહન કરું છું, બાકી નહીં તો પ્રારબ્ધ વશ થઈને બાયડી છોકરાના તિરસ્કાર સહન કરવા પડત, તથા મા બાપ તથા રાજાને તિરસ્કાર સહેવા પડત, અને પ્રારબ્ધને વશ થઈને દોડીની ભાજી ખાવી પડત, તથા મોત ખોદીને ખાવી પડત. તે કરતાં તો સંતને સંગે રહીને હું નિસ્વાદી વર્તમાન પાળું છું, તે મારા મોટા ભાગ્ય છે. આવી વાત આવે ને ત્યારે શું વિચાર થાય મનમાં ખબર? એ તો કંગાળ માણસ હોય ને સાધુ થયા એની વાત હોય એમ. આપણે તો ક્યાં કંગાળ તમે જ સાધ થયા, આપણે બધું હતું જ ને એમ. પણ જિંદગી ખરખી રહેવાની નથી. આજ કરોડોપતિ કાલ રંગપતિ પણ થઈ જાય અને આ દિશા પણ આવી જાય, કાંઈ જીવનનો ભરોસો નથી. અને બીજા નંબરમાં આપણે તો જો થોડાક વ્યવસ્થિત વર્તી શકીએ છીએ ને એનું કારણ તો ભગવાન સ્વામિનારાયણનું પ્રારબ્ધ આપણને મળ્યું છે એટલે સુખ્યા છીએ. હું કહો તમે? હું તો એવું માનું છું. હું તો ઘણી ફેરી સંતોને એમ કહું, મેં કીધું આ બધું સુખ છે ને આપણી મહેનતનું ફળ નહીં, આ તો આપણું પ્રારબ્ધ ભગવાન સ્વામિનારાયણે લીધું છે એનું પરિણામ છે. ને તો આપણે તો આવું જ બધું લખ્યું છે પ્રારબ્ધમાં, અને એમ જ માનવું તો જ ભગવાનનો મહિમા સમજાય. બાકી મનમાં એમ મને અરે મારી બુદ્ધિને લઈને આ બધું થયું, મહેનત કેટલી કરી, દાખલો કેટલો મારો આવ્યો, મારા દાખલાનો અવલંબન આમ થયું. મહારાજ કે એમ થશે તો એટલું બધું જશે. નક્કી કરો કે આ તો બધું જે મળ્યું એ ભગવાન સ્વામિનારાયણના પ્રારબ્ધને વશ થઈને મળ્યું છે, નહીંતર બલબલાનો સંકલ્પ થઈ જાવ. પેલી વાત પ્રસિદ્ધ છે ને જામનગરમાં, જો ને મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી બધા ગયેલા, પણ રોજ સરસ રસોઈ રસોઈ મળે, જ્યાં સીધું માગવા જાય ભિક્ષાવૃત્તિ કરવા વ્યવસ્થિત બધું મળે એમ. એટલે બ્રહ્માનંદ સ્વામી કે અહીં બધી વ્યવસ્થા બધી બહુ સારી છે, મળો અહીં. આપણા મનમાં તો ગામ માપસરનું છે તો અહીં બધું કેમ થાય, આપણે 60-70 જણા છીએ, પણ બધું વ્યવસ્થિત છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે આપણે માટે તો બધું વ્યવસ્થિત જ હોય ને, કારણ કે આપણે આપણું થોડું પ્રારબ્ધ લઈને આવ્યા છીએ. મહારાજનું પ્રારબ્ધ છે, મારાનું પ્રારબ્ધ આપણી સાથે, એટલે ચિંતા છે નહીં, પછી બધું મળી જ રહે ને. બ્રહ્માનંદ સ્વામી કે એવી ખોટી વાત નહીં કરતો, મહારાજનું છે એનું પ્રારબ્ધ, ભિક્ષાવૃત્તિ કરવા અમે જઈએ છીએ. ત્યારે મુક્તાનંદ સ્વામી કે બધી વાત સાચી, પણ પ્રારબ્ધ તો મહારાજનું છે. તો ના, એવી સ્વામી વેવલાયની વાત ન જોઈએ, એ વેવલાય પણ કહેવાય, એ અતિશોક્તિ કહેવાય. તૂટી જાય છે આપણે ભિક્ષાવૃત્તિ કરવા જાય, ઘેર ઘેર માગી ત્યારે બધું સેટિંગ થાય છે. જો ભક્તજીનો આ બ્રહ્માનંદ સ્વામીનો સંવાદ છે ને એ નાટક જ સમજ્યો આપણને સમજાવવા માટે, બાકી એ તો બધું જાણે, થઈ થવે ને જાણે. પણ તેમ છતાં સંવાદ કરતા સ્વામીને કહે, સ્વામી એ તો બધું અતિશોક્તિ કહેવાય, એવું નથી, આ મહેનતનું ફળ છે. મુક્તાનંદ સ્વામી કે આપણે ટ્રાય કરવી જ કે મહારાજના પ્રારબ્ધનું આપણે છે કે પછી આપણા પ્રારબ્ધનું છે, તો કરીએ ટ્રાય. હું ટ્રાય કરી બોલો. તો મૂકીએ પાણી, આવતીકાલે અમને મહારાજના પ્રારબ્ધનું ન મળો, અમને અમારા પ્રારબ્ધનું મળો. તો વાંધો નહીં, મૂક્યું પાણી. અને બીજે દાડે ભિક્ષાવૃત્તિ કરવા ગયા, આખા જામનગર શહેરમાં ફેર્યા, પણ એક ચપટી લોટ ન મળ્યો, એક ચપટી લોટ ન મળ્યો. અને ગોતતા ગોતતા પછી 12:30 એક વાગ્યા ને ત્યારે આવ્યા મુક્તાન સ્વામી પાસે. એટલે સ્વામી કે શું શું લઈ આવ્યા? સ્વામીને કે જેવા ગયા તેવા પાછા આવ્યા, કાંઈ મળ્યું નથી. મુક્તાનંદ સ્વામી કે તમને નોત કહેતા આપણે પ્રારબ્ધ અજમાવાય નહીં, તોય તમે ભલા માણસો માન્યા નહીં. સ્વામીને કહે, સ્વામી એ બધી વાત તો બરાબર, પણ હવે પેટમાં હનુમાનજી અડિયા પાટી કરે છે, કાંઈ ઈલાજ? સ્વામી કે ઈલાજ તો છે જ ને, ફરીને પાણી મૂકો. અમારા પ્રાર્થન નો મળો, મહારાજના પ્રાર્થનું મળો. બ્રહ્માંડ સ્વામી કે વાંધો નહીં, પાણી મૂક્યું. અહીં પાણી હજી તો પૃથ્વીને અડે ન અડે, ત્યાં તો કોઈક નગર છે ઠાવ્યા. એલા કોઈ છે સાધુ સંતો ભૂખ્યા? કોઈ સાધુ સંતો છે ભૂખ્યા? અમારે જમાડવાનો સંકલ્પ છે. આજ બ્રાહ્મણોની ચોરાસી તો કરાવી, પણ અમારે સાધુ કોઈ સાધુ સંતો બાકી ન રહી જાય એટલા માટે અમે શોધવા માટે કોઈ ભૂખ્યા છે? અને બ્રહ્માંડ સ્વામી સાંભળ્યું, સ્વામી તો બુમ, એ અહીં આવો, અહીં આવો કે અહીં આવો કે અહીં ભૂખ્યા જ બેઠા છે 70 જણા. નગર શેઠ આવ્યા, બોલો કેટલા જમા? અરે બધા ભૂખ્યા જ છીએ, ચિંતા નહીં કરશો કે 5 જ મિનિટમાં બધી વસ્તુ આવી જ રહેશે પાછળ. એ બધા લઈને નીકળ્યા છે, હું આગળ ગોતતો જ પેલા પાછળ હાલ્યા આવે છે. પવિત્ર બ્રાહ્મણ પાસે રસોઈ બનાવી છે, અનેક પ્રકારના પકવાનો મિષ્ટાનો બધું જ છે. બ્રહ્માન સમજ્યું કામ થઈ ગયું, પણ વળતો વિચાર થયો, મારી થોડીક ઉતાળ થઈ, કડીક નો ખમી ગયા. કડીક જો ખમ્યો હોત ને તો મળવાનું જ હતું. વહેલું થોડુંક પાણી મુકાઈ ગયું, પણ મુક્તાનંદ સ્વામી પાછા સમર્થ સંત એ જાણી ગયા, હજી બ્રહ્માનંદ સ્વામીને સેટિંગ થયું નથી, હજી મનમાં સંકલ્પ વિકલ્પ છે. જમી તો લીધું. પછી પેલા નગરશેઠ જતા રહ્યા. મુક્તાનંદ સ્વામી કહે કે હાલો જરાક, આપણે નગરશેઠ જતા રહ્યા એને આપણે જરાક વ્યવસ્થિત થોડોક બે શબ્દો ઉપદેશના કહેવા જોઈએ, એના મોક્ષની વાત કરવી જોઈએ, બધું આપણે ભૂલી ગયા. ચાલો આપણે શહેરમાં જઈએ અને નગરશેઠની પાસે જઈને થોડોક સત્સંગ કરાઈ આવી, એમ કહે. અને બ્રહ્માનંદ સ્વામી લઈને ઉપડ્યા, શહેરમાં આવ્યા અને પૂછ્યું, ભાઈ આ જે ગામમાં ચોરાસી કરાવી બ્રાહ્મણની, એ નગરશેઠ ક્યાં રહે? આજે કહેતા તક 500,000 બ્રાહ્મણોને અમે જમાડ્યા છે, પછી સાધુ સંતોને બધાને જમાડ્યા, એ નગરશેઠ ક્યાં રહે? ત્યારે ગામના કે 500,000 માણસ જમાડ્યા, એવડો નગરશેઠ? અમારા ગામમાં 10 જમાડે એવડો કોઈ નથી કે. 500,000 તો શાના જમાડે? આ ગામમાં 84 કરાવ્યો કોઈ નગરશેઠ નથી, માણ પેટનું બિચારા પૂરું કરે છે કે, એમાં 84 કેથી કરાવે? ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું, સ્વામી નગરશેઠ બનીને કોણ આવ્યા ખબર પડી? મહારાજ આવ્યા, મારનું પ્રાર્ધ આવ્યું. બ્રહ્માનંદ સ્વામી હાથ ચડી દીધા, સ્વામી તમારી વાત સાચી, મને હા પડી ગઈ, આપણી પાસે જે સુખ છે એ મારને લઈને છે, એવું અમે માનની છે. તમે એમ માનો છો? ન મને તો ટ્રાય કરો, પાણી મૂકો શિબિરમાં કે મહારાજ અત્યાર સુધી અમે તમારા પ્રારબ્ધનું ભોગવતા હતા, પણ આજથી અમારા પ્રારબ્ધનો પ્રારંભ થાવ. મૂકું છું પાણી? ટ્રાય તો કરો એક દી માટે. કરવી ટ્રાય કોઈને? ઓછી આંગળી કરો. હાવ ફોસી લાગો છો તમે ભલા માણસો. અને ખરેખર જો ટ્રાય કરો ને તો અહીંથી સ્ટેશન જાય ત્યારે બસ ચૂકી જાઓ, ત્યાંથી જ પ્રારંભ થાય. બોલો. એટલે ભગવાનના ભક્તે સદૈવ માનવું જોઈએ કે મારા પ્રારબ્ધમાં તો બધું આવું દુઃખ જ લખેલું હતું, પરંતુ આ તો ભગવાનનો શરણાગત બન્યો જેથી કરીને સુખી હતો, અને પછી થોડું ઘણું સહન કરવું પડે. ગરમી થાય છે બહુ, ઊંચું બધા જોવે છે, એટલે ઠંડી લાગે છે. હા એટલે ભાઈ પંખા બંધ કરજો, નહીતર આ બધા ઊંચું જોવે છે. પહેલાં મને એમ સંકલ્પ થયો કે બધા આવે એમ લાગે છે, કદાચ સીધા જ આવવાની તૈયારી કરતા હોય પ્લેનમાં, એટલે ઊંચું જોતા છે એમ. પછી મારી દ્રષ્ટિ પંખા ઉપર પડી એટલે ખબર પડી. મહારાજ કે ભગવાનના જે સંત છે તેવો વિચાર કરે કે મોદ ખાવી પડે તે કરતા તો આ સંતને સંગે રહીને હું નિસ્વાદી વર્તમાન પાળું છે તે મારા મોટા ભાગ્ય છે. અને પ્રારબ્ધ વશ થઈને જેવા તે વસ્ત્ર તથા ચિથરા પહેરવા પડે તે કરતા સંતને સંગે રહીને હું ગોદરી ઓઢું છું તે મારા મોટા ભાગ્ય છે. અને સંતની સભામાં જાય છે ને પોતાને માન જળતું નથી ત્યારે એ સંતનો અવગુણ લે છે, ત્યારે એને સંતની મોટપ જાણવામાં આવી નથી. સભામાં જાય અને માનો સંત ક્યારેક બોલાવતા ભૂલી જાય અથવા તો હાર પહેરાવતા ભૂલી જાય અને પછી એના મનમાં દુઃખ થાય છે તો એની ખોટ છે. અને પછી સંતનો અવગુણ લે છે મહારાજ કે, ત્યારે એને સંતની મોટપ જાણવામાં આવી નથી, નહીં તો અવગુણ લેત નહીં. જેમ મુંબઈનો ગવર્નર સાહેબ ખુરશી નાખીને બેઠો હોય ને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય ને તેને ખુરશી ન નાખી દે ને આદર કોઈ ન કરે ત્યારે કાંઈ એને તે અંગ્રેજ ઉપર ધોખો થાય છે? કે ગરીબ માણસ ક્યારેક અંગ્રેજની સભામાં જઈ ચડે અને અંગ્રેજ જે સુલતાન છે એ તો જોરદાર ખુરશી ઉપર બેઠો હોય ત્યારે મનમાં એમ થાય, મળું એ એવડી મોટી ખુરશી ઉપર બેઠો, મને દેઠો બેહેરો, સંકલ્પ થાય છે કે નથી થતો? ને કાંઈ તેને ગાળ દીધોનું મન થાય છે, લેશ માત્ર પણ થતું નથી. શા માટે? જે એ અંગ્રેજની મોટાપને જાણે છે, જે એ તો મુલકનો પાતશાહ છે ને હું તો કંગાળ છું, એવું જાણીને ધોખો થાય નહીં. તેમ જો સંતની મોટાએ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહીં, અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે, પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં. માટે જેને ભગવાનનું સંતનું મહાત્મ્ય સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે, અને તેને મહાત્મ્ય નથી સમજાણું તેનો વિશ્વાસ નહીં. જેને ભગવાનનો સંતનો મહિમા સમજાણો છે એનો પાયો સત્સંગમાં અચળ છે, અને મહિમામાં ફેરશે તેનો વિશ્વાસ નહીં. ઇતિ વચનામૃતમ 17મું થયું.